சித்ராயணம் நமோ லோயே சவசாஹுனம் அரிஹந்த சித சூரி உபாத்யாய சாது சர்வ அர்த்த கே பிரகாஷி மாங்களிக உபகாரி ஹே தினகு ஸ்வரூப ஜான ராகதே பயி ஜோ பக்தி காய கோ நமாய ஸ்துதி கோ உச்சாரி ஹே धन्य धन्य तुम ही से काज सब आज भय करे जोरी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है मोक्ष मार्गस्य नेतारम् भेतारम् कर्म भूभूताम् ज्ञातारम् विश्व तत्वानाम् वंदे तदगुण लब्धये। तत्वार सूत्र नामक ग्रंथ ऊपर आपने स्वाध्याय करी रहा छे जेमा पहला अध्याय नी चर्चा चाली रही छे तेत्री सूत्र नु तेत्री सूत्र थी पहलो अध्याय आखो पूर्ण थाई छे। आचार्य उमा स्वामी देवे एक एक सूत्र ना माध्यम थी मोक्ष मार्ग नु निरूपण कर्युं छे। आपणे सूत्र आठमू चाले छे छ सात अने आठ आ त्रण सूत्र नो एक समूह छे जेमा आचार्य देव जे वस्तु छे सात तत्व छे सम्यक दर्शन आदि जे भाव छे रत्नत्रय छे ए सात तत्व ने रत्नत्रय ने केवी रीतना आपणे ओळखी शकीए जाणी शकीए निर्णय करी शकीए ए संबंधी त्रण सूत्र एना उपाय जाणवाना उपाय संबंधी त्रण सूत्र नी चर्चा करी छे। त्रण सूत्र ना माध्यम थी चर्चा करी छे जेमा पांचमा सूत्र छठा सूत्र सातमा सूत्र ने आठमा सूत्र मा अपने कॉमन डिफरेंस जोइए के एक एनो अंतर जोइए तो पांचमू अरे सॉरी छठू सातमू अने आठमू एमा छठा सूत्र मा संक्षिप्त मा वात करी छे। सातमा सूत्र मा एना थी थोड़ोक वधारे विस्तार कर्यो छे अने आठमा सूत्र मा तो अत्यंत विस्तार पूर्वक वात करी छे। अगर तमने बधाने ख्याल होय तो आ तत्वार सूत्र ऊपर अनेक टीकाओ लखाई छे। आपणे जे स्वाध्याय मां टीकानो आधार लीधो छे ए आधार छे रामजी दादानी टीका जे रामजी दादाए टीका लखी छे तत्वार सूत्र ऊपर स्वतंत्र आखी टीका लखी छे एना आधारे आपणे चर्चा करी रह्या छे। परंतु अनेक आचार्ये आना ऊपर टीका कईरी छे तो एवी रीतना अमृतचंद्र आचार्य देवे एक टीका कईरी छे એ ટીકાનું નામ છે તત્વાર સાર। અમૃતચંદ્ર આચાર્ય દેવે તત્વાર સૂત્ર ઉપર ટીકા કરી એનું નામ છે તત્વાર્થ સાર અને તત્વાર્થ સાર અમૃતચંદ્ર આચાર્ય દેવે આપણે કહીએ ને કવિત્વ ફોર્મમાં લખ્યું છે જેને ગદ્ય કહેવાય ને નહીં પદ્ય કહેવાય પદ્યના ફોર્મમાં આખી ટીકા લખી છે અને એનું શું કહેવાય ગદ્ય એટલે કે એનું ભાષાંતર એના ઉપર દુંડારી ભાષામાં ચેતનદાસજીએ ટીકા લખી છે અને ચેતનદાસજીએ જે દુંડારી ભાષામાં ટીકા લખી એનું હિન્દી ટ્રાન્સલેશન આપણા બ્રહ્મચારી કલ્પનાબેને કર્યું છે જે જયપુરમાં રહે છે તમને ખ્યાલ હોય તો આખું એનું હિન્દી ટ્રાન્સલેશન થયું છે। આ વાત કહેવાની પાછળનો તાત્પર્ય શું છે કે ચેતનદાસજીની જે ટીકા છે જેના આધારે નિલેશભાઈ આવ્યા હતા જયારે તત્વાર સૂત્રનો સાંજના સ્વાધ્યાય ચાલતો હતો તો એ જે સ્વાધ્યાય કરાવતા હતા એ તત્વાર સારના ચેતનદાસજીની જે આ ટીકા છે એના આધારે કરાવતા અને એમાં જે આઠમું સૂત્ર છે એ આઠમા સૂત્ર ઉપર જે આજે આપણે આજે પૂરું કરશું આ સૂત્રને આ આઠમા સૂત્ર ઉપર એમને 125 પાનાની ટીકા લખી છે। પોઈન્ટ ખ્યાલમાં આવે છે ચેતનદાસજીએ તમે 125 પાના આમ ખાલી રિફર કરશો ને તો તમને એમાં આખો આપણે કહીએ ને ગોમટસાર કર્મકાંડ ગોમટસાર નો આખો વિષય એમાં મળશે એટલો વિસ્તાર આ આઠમા સૂત્રનો આચાર્ય દેવે અને વિદ્વાને કર્યો છે એની મહત્વતા બતાવવા માટે આ વાત કરું છું. આપણને એમ લાગે વિસ્તાર વિસ્તાર, પણ કેટલો વિસ્તાર, એમાં કેટલો વિસ્તાર થઈ શકે ને કર્યો છે એ આપણી સામે સાક્ષી રૂપે ગ્રંથોના આધારે આપણે જોઈ શકીએ. એક વસ્તુ બરાબર સમજીને ચાલજો, સમયસારજી ગ્રંથ અને તત્વાર સૂત્ર ગ્રંથ બેવ છે દ્વાદશાંગના અંશ, બેવ છે ચાર અનુયોગ, જે વિતરાગતાનું તાત્પર્ય, જે ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગતા છે, એ વિતરાગતાનું જ પોષણ કરવાવાળા બેવ ગ્રંથો છે. પરંતુ જે સમયસારજી ગ્રંથ છે એ ગ્રંથ દ્રષ્ટિપ્રધાન અધ્યાત્મ શૈલીથી લખાયો છે. અને જે આ તત્વાર સૂત્ર આપણે ભણી રહ્યા છે પાઠશાળાના માધ્યમથી, જે આઈડિયલ શાસ્ત્ર છે પાઠશાળામાં લેવા માટેનું, તો આ આખો આગમ ગ્રંથ છે. અને આમાં જ્ઞાન પ્રધાન શૈલીથી વાત આવશે, એટલે આમાં વિસ્તારથી વાત આવશે, સમયસારમાં સંક્ષિપ્ત વાત આવશે. એ પ્રમત અપ્રમતિ રહી જ્ઞાયક ભાવ છે. જાતું જ્ઞાયક ભાવનો અનુભવ કરવો હોય તો પ્રમત અપ્રમતિ રહી છે, તો પ્રમત અપ્રમતિ રહી જ્ઞાયક ભાવને બતાવીને વાત પૂરી કરી લે. પરંતુ અહીંયા એક જ્ઞાયક ભાવને, એટલે કે જીવ આદિ તત્વને, રત્નત્રય આદિ ભાવોને અહીંયા એટલા બધા વિસ્તારથી બતાવ્યો છે, કારણ કે અહીંયા વિસ્તાર રૂચિવાળા શિષ્ય માટે આ ગ્રંથ છે. પોઈન્ટ સમજ્યો બરાબર ધ્યાનથી? તો એટલે માટે આપણે તો એટલો વિસ્તાર કરવાની આપણામાં સક્ષમતા અને તાકાત જ નથી, પરંતુ જેટલી સામર્થ્ય છે એટલો થોડોક વિસ્તાર આપણે એક એક સૂત્રનો કરશું યથાશક્તિ. ચાલો તો આઠમા સૂત્રની ચર્ચા આજે આપણે પૂરી કરીએ, જે અતિ વિસ્તાર રૂચિવાળા શિષ્ય માટે આ જે સૂત્ર છે લખાયો. દસ પ્રકારના સમ્યકની વાત કરી હતી તમને ખ્યાલ હોય તો, સાતમા સૂત્રમાં વિધાનમાં છેલ્લે લીધું હતું, દસ પ્રકારના સમ્યકની વાત કરી હતી. હમણાં જે જોતી હતી એ દસ પ્રકારના આજ્ઞા સમ્યક્ત્વ છે ને, વેદના સમ્યક્ત્વ જે, તો એ માર્ગ સમ્યક્ત્વ. તો દસ પ્રકારના સમ્યક્ત્વમાં બે પ્રકારના સમ્યક્ત્વ છે, એક વિસ્તાર સમ્યક્ત્વ અને એક સંક્ષિપ્ત સમ્યક્ત્વ. તો વિસ્તાર ભણીને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, સંક્ષિપ્તમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, એવી રીતના સમ્યક્ત્વના પણ આગમમાં આ પ્રમાણે ભેદ કર્યા. હા બોલો. હા હા હા, એ વિષય આવશે, ચાલુ વિષય તો ચાલુ થવા દો. તમારા બધા પ્રશ્ન મને ખબર છે, લાસ્ટ ટાઈમનો પ્રશ્ન તો બહુ જ ખ્યાલ છે મને, એ બે અઠવાડિયાથી ચાલે છે, એ આખો સોલ્વ કરી નાખી સાહેબ. હા હા, ઠીક છે ઠીક છે, સરસ. તો એ પણ વિષય આવશે, વિષય તો ચાલવા દો, આગળ વિષય ચાલશે એ પ્રમાણે બધી વાત આવશે. ચાલો હવે વધારે ભૂમિકા ના બાંધતા આપણે આઠમા સૂત્રની વાત કરીએ, જેમાં આઠ પ્રકારથી, આઠ બોલના આઠ પોઈન્ટના માધ્યમથી જીવાદી તત્વને સમજાવવામાં આવ્યું છે. હવે એની ચર્ચા તો એકચ્યુઅલી ચાલુ થઈ ગઈ છે. ચલો આઠ બોલ એટલે આઠ જે પોઈન્ટ છે, આઠ પોઈન્ટ ખાલી આપણે પહેલા બોલીએ. બધાને ખ્યાલ છે બે બેના જોડકામાં આપણે લીધા હતા જે બોલ છે, સૂત્ર જે પ્રમાણે આવશે એ પ્રમાણે આપણે સ્વાધ્યાય કરવાનો છે. તો જો હવે આપણે એને જોઈએ, સૌથી પહેલા સત અને સંખ્યા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વાત કરી હતી આપણે, બરાબર છે? આમાં વધારે ભૂમિકા નહીં બાંધો, પરંતુ જે વિષય લેવો છે એ વિષય આપણે વિસ્તારથી લેશું. તો સત અને સંખ્યા, એના પછી ક્ષેત્ર અને સ્પર્શન, એના પછી કાળ અને અંતર, અને એના પછી ભાવ અને અલ્પ બહુત્વ. સત સંખ્યા, ક્ષેત્ર સ્પર્શન, કાળ અંતર અને ભાવ અને અલ્પ બહુત્વ ના માધ્યમથી આચાર્ય દેવ જીવાદી તત્વનો નિર્ણય કરાવે છે. પ્રયોજન શું છે? સાત તત્વનો નિર્ણય કરવો. એમાં પણ પ્રયોજન શું છે? સાત તત્વનો નિર્ણય પૂર્વક સમ્યકત્વની પ્રાપ્તિ કરી, પોતાના જીવ તત્વનો નિર્ણય કરીને, જીવ તત્વનું અવલંબન લઈને અતિન્દ્રિય આનંદની સુખની પ્રાપ્તિ કરવી એ પ્રયોજન છે. તો એ પ્રયોજન અર્થે અહીંયા બધી વાત કરી છે. હવે આપણે લાસ્ટ ટાઈમ ટીકામાં, જે રામજી બાપુજીની ટીકા છે, એમાં જે સાતમું સૂત્ર છે, જે નિર્દેશ સ્વામિત્વ સાધન અધિકરણ સ્થિતિ અને વિધાન, એ છ બોલના માધ્યમથી વાત કરી હતી. એની પહેલા બે બોલના માધ્યમથી વાત કરી હતી, પ્રમાણ અને નહીં, પ્રમાણ નહીં બે, પછી આવ્યા છ અને આવ્યા આઠ. તો વિસ્તાર વધે છે ને. હવે આઠ તો ખાલી આપણે શબ્દ બોલી જઈએ છીએ, હવે આઠ શબ્દનો વિસ્તાર તમે ટીકામાં જોશો તો આપણું ખરેખર આપણું દિમાગ કામ નહીં કરે. એ શિરોક્ષમ જ્ઞાનમાં આટલી તાકાત છે તો કેવળ જ્ઞાનની સામર્થ શું હશે, અને કેવળ જ્ઞાનની એક પર્યાયની સામર્થ આટલી છે તો કેવળ જ્ઞાન જેમાંથી નીકળે છે સ્વભાવની સામર્થ શું હશે, એમ કરીને સ્વભાવ ઉપર લક્ષ્ય કરવાનું છે, સ્વભાવની ઉર્ધ્વતા રાખવાની છે. તો હવે અહીંયા કહે છે કે જે સાતમા સૂત્રમાં જે આ છ બોલ હતા, રામજી બાપુજીએ છ બોલને સમ્યક દર્શન ઉપર ઘટિત કરીને બતાવ્યા છે. આપણે પણ એ લીધા હતા, તમને યાદ હોય તો. થોડું રિવિઝન કરવું પડશે, સાવ કોરા આવશો તો આગે પાઠ પીછે સપાટ એવી રીતના આવશો, બ્લાઇન્ડ લાગશો કે શું સાત બોલ ને શું આઠ બોલ ને, હવે બોલો ને જે બોલવું હોય હવે બોલ. એમ નહીં કરતા, વ્યવસ્થિત ભણજો. આખો ગ્રંથ બહુ જ ગજબનો છે. ખ્યાલ જ ઘણા બધા વિષય, ઘણા બધા પ્રમેય અને જ્ઞાનની વિશુદ્ધતા થાય અને શ્રદ્ધાની દ્રઢતા થાય એની માટે ખૂબ સરસ ટીકા લખી છે. તો એ સાત બોલ સમ્યક દર્શન ઉપર ઘટિત કર્યા હતા, બરાબર છે. સાતમા સૂત્રની ટીકા, આઠમા સૂત્રમાં જે આઠ બોલ છે એને સમ્યક દર્શન ઉપર ઘટિત ટીકામાં નથી કહ્યું, પરંતુ એના આધારે, સાતમા સૂત્રના આધારે આજે આપણે આ આઠે આઠ બોલને સમ્યક દર્શન ઉપર ઘટિત કરીને જોશું. અરે વિષય સમજાય છે, પેલા આઠ બોલથી પરિચિત થયા. આઠ બોલમાં સત, સંખ્યા, હવે એનો જે એનું જે સ્વરૂપ છે, સ્વરૂપ આપણે લીધું હતું સમ્યક દર્શન ઉપર ઘટિત કરશું એટલે પાછું એનું રિવિઝન થઈ જશે. સત, સંખ્યા, એક એક ની પરિભાષા નથી લેતી, સમ્યક દર્શન ઉપર લઈશ ત્યારે લઈશ. તો આજે આપણે ખાલી બે ટોપિક ભણવાના છે, સમ્યક દર્શન ઉપર આ આઠ બોલ ઘટિત કરવાના છે જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને એના પછી આ આઠ બોલના માધ્યમથી આચાર્ય દેવે આઠ મતનું ખંડન કર્યું છે. આઠ બોલ લખીને, આ આઠ સિદ્ધાંત લખીને આઠ મતનું ખંડન કર્યું છે. ખંડનની ચર્ચા ટીકામાં આવી છે, તો સમય રહેશે તો આપણે એ આઠ જે મત છે જેનું ખંડન કર્યું છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એની વાત કરશું. તો બેસિકલી બે ટોપિક આપણે લેવાના છે, અને તમારા જે આન્સર ક્વેશ્ચન છે, ક્વેશ્ચન્સના પણ આન્સર આમાં આવી જશે. તો ચલો સૌથી પહેલા આપણે લઈએ સત. સૌથી પહેલો બોલ છે સત, એની પરિભાષા શું આવી હતી? સતની પરિભાષા આવી હતી 184 નંબરના સ્લાઇડમાં છે. આપણે 184 અને પછી 186, 187 ત્રણ સ્લાઇડના માધ્યમથી ચર્ચા કરવાની છે. 184, 186, 187 એમાં આખો વિષય આવી જાય છે, બરાબર છે. વિસ્તાર જોશું આપણે, જે બીજી સ્લાઇડ હશે તો તમને દેખાડશે. હવે સૌથી પહેલા સત, હવે સમજો ધ્યાનથી, બધા ઉપયોગની એકાગ્રતા રાખજો, ઘણો બધો નવો વિષય આવશે તમને ખ્યાલમાં આવશે, ઉપયોગ એકાગ્ર હશે તો. ચલો સૌથી પહેલા સત, સતની વ્યાખ્યા શું કહી હતી? વસ્તુ કે અસ્તિત્વ કો સત કહેતે હૈ. બહુ સરળ ભાષા, બહુ સરળ પરિભાષા છે, વસ્તુના અસ્તિત્વને સત કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે સેના ઉપર ઘટિત કરવાનું છે આ આઠે બોલ? બોલો બોલો જલ્દી, આ આઠે બોલ સેના પર ઘટિત કરવાના છે? સમ્યક દર્શન ઉપર. તો હવે એક એક પર ઘટિત કરતા, જેવી રીતના દ્રવ્ય સત છે, ગુણ સત છે, એવી રીતના પર્યાય પણ સત છે કે નહીં? અરે બોલો, આ પાઠશાળા છે, બોલવાનું છે બધા. દ્રવ્ય સત છે, ગુણ સત છે, દ્રવ્ય અને ગુણ દ્રવ્ય રૂપ સત છે, ત્રિકાળ સત છે, નિત્ય સત છે, સત્તા છે, સમજાય છે. અને જે સમ્યક દર્શન જે પર્યાય છે, સમ્યક જ્ઞાન લો, સમ્યક દર્શન લો, સમ્યક ચારિત્ર લો, એ સંવર લો, નજરા લો, મોક્ષ લો, કોઈ પણ એક સમયની પર્યાય લો ને, મિથ્યાત્વ લો, અરે રાગ લો, વિકાર લો, ઔદિક ભાવ લો કે શાયિક ભાવ લો, કોઈ પણ એક સમયની જે પર્યાય છે, એક સમયનું સત છે કે નહીં? કોઈ સમજાય છે, ખ્યાલ આવે છે? તો સમ્યક દર્શન એક સમયનું સત છે એમ કહીને શું કહેવું છે? કે સમ્યક દર્શન એક સમયની પર્યાય છે, પરંતુ એક સમયની જે પર્યાય સમ્યક્ત રૂપે પ્રગટ થઈ, એટલે કે શ્રદ્ધા ગુણની જે નિર્મલ અવસ્થા પ્રગટ થઈ, એ પ્રગટ થતું ઉત્પન્ન થતું ઉત્પાદ પામતું સત છે. અને એ ઉત્પાદ પામતું સત કોના આશ્રયથી ઉત્પન્ન થયું? તો કે ત્રિકાળ સતનો આધારે. બે સતની વાત આવી, અરે ભૂલો જલ્દી, બે સત, બે સત, એક ત્રિકાળ સત, એક ક્ષણિક સત. ત્રિકાળ સત અને ક્ષણિક સત, ત્રિકાળ સતના આધારે ક્ષણિક સતની ઉત્પત્તિ થાય છે, અને ત્રિકાળ સતના આધારે ક્ષણિક સદમાં શુદ્ધતા ઉત્પન્ન થઈ, અને ત્રિકાળ સતની વિરાધના કરવાથી ક્ષણિક સતમાં અશુદ્ધતાની ઉત્પન્ન થઈ. દેવ લેવા, પણ આપણે હમણાં સમ્યક્ત લઈએ છીએ. આપણે અશુદ્ધતાની વાત કેમ કરવી છે? આપણે સમ્યક્તની જ વાત કરીએ ને, કારણ કે આપણને બધાને જલ્દી જલ્દી સમ્યક દર્શન પ્રગટ કરીને મોક્ષવાદની શરૂઆત કરવી કરવી હોય તો બોલજો ને, તો પછી ઠીક છે, હવે ઘટિત કરો, કાંઈ તમે જેના પર ઘટિત કરો કરો ને, એમ નહીં. આપણે સમ્યક દર્શન ઉપર ઘટિત કરીએ છીએ કારણ કે આપણું લક્ષ્ય, ધ્યેય અને શું કહેવાય, જીવનનું પ્રયોજન ખરેખર સમ્યક તો પ્રગટ કરવું. એક સમજી લેજો વાત બધા, સમ્યક દર્શન વગર, એટલે કે પોતાના આત્માની શ્રદ્ધા વગર, એટલે કે હું જ્ઞાયક છું એવી પ્રતીતિ અને એવા નિર્ણય વગર આ ભવમાંથી ચાલ્યા ગયા, એટલે કે આ ભાવ પૂરો થઈ ગયો અને આ ક્ષણિક સત ઉત્પન્ન ન થયું, ત્રિકાળ સત નો આશ્રય નહીં લીધો અને અસત, સમજાઈ ગયું, અસત 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 એટલે સતની અપેક્ષાએ અસત, સતની અપેક્ષાએ અસત એવા જે અધ્રુવ એવા જે અનિત્ય એવા જે અસાર એવા જે અશરણભૂત જે પર પદાર્થ જે ખરેખર મારી અપેક્ષા અસત છે એવા અસતનો આશ્રય અને ભરોસો કરીને ચાલ્યા ગયા તો જે મોહ છે મિથ્યાત્વ છે એના મૂળિયા હલ્યા નહીં, એનો અભાવ થયો નહીં તો સંસાર ઉભો છે. આ સતમાંથી ચર્ચા છે. તમે અગર કોને તો સતની ચર્ચા એક કલાક નહીં ચલાવ, ડોન્ટ વરી, કારણ કે ઘરે પ્રોમિસ કરીને આવ્યું છે કે 8 પૂરા કરીશ. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એટલો વિસ્તાર છે, તમે સમજો એક એક પોઈન્ટ. બે સતની વાત થઈ ગઈ જલ્દી, બે સતની વાત. ઘણા મોટા વિષય નવો છે મને ખબર છે, પરંતુ ભણો. આપણી પાસે ઉપયોગ છે, ચયોક્ષમ છે, નિવૃત્તિ છે, ઇન્દ્રિય છે, સંગીપણું છે, જીનવાણી છે, મનુષ્ય ગતિના જીવ છે, આટલી અનુકૂળતા છે, આટલા શાસ્ત્ર અને આટલી જીનવાણી આચાર્ય દેવે અત્યંત કરુણા કરીને લખી છે, તો ઉપયોગ આને બનાવવામાં નહીં લગાડીએ તો ક્યાં લગાડશો? અરે અમારી પાસે બધા ઘણા બધા સ્થાન છે લગાડવા માટે, એ બધા કુસ્થાન છે ભાઈ, એ કુગતિમાં લઈ જશે. ઉપયોગની બરબાદી કરશો, દુરુપયોગ કરશો તો આચાર્ય કે છે કુગતિમાં ચાલ્યો જશે. પછી ત્યાં ઉપયોગ એટલે કે ત્યાં જ્ઞાનનો એટલી હીનતા થઈ જશે કે હીનતા થતા 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 ત્રસ્પર્યાયનો કાળ પૂરો થઈ ગયો તો કે છે કે તું નિગોધમાં અનંત કાળ રખડવા ચાલ્યો જશે, ત્યાં અક્ષરનો અનંતો જ્ઞાન રહી જશે. બોલો, એવી દશામાં જવું છે? અરે બોલો, થોડા અલર્ટ થઈ જાઓ બધા, જરા એકદમ આમ ધીરે ધીરે. ઠીક છે, સન્ડે છે, સીઝન સારી છે, એમ નહીં, એક 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 વસ્તુને રૂચિપૂર્વક સમજો. બરાબર, સતની વ્યાખ્યા થઈ ગઈ, ચલો જલ્દી થઈ ગઈ. ત્રિકાળ સત અને ક્ષણિક સત કોનું અવલંબન, લક્ષ્ય કોનું? અરે લક્ષ્ય કોનું? ત્રિકાળ સતનું. અને પ્રગટ શું થશે? ક્ષણિક સત. ક્ષણિક સત પ્રગટ થશે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. સમ્યક દર્શનના લક્ષ્ય નહીં, પર્યાયના લક્ષ્ય નહીં, એના વિકલ્પે નહીં, ત્રિકાળ સતનો આશ્રય લે. માનો આજથી કેવું ત્રિકાળ રેવા વાળો સત્તા સ્વરૂપ, સત સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, નિરપેક્ષ સ્વરૂપ, અપ્રભાવિત, ધ્રુવ, નિત્ય, સિદ્ધ સમાન, અનંત ગુણોનો અભેદ પિંડ એવો ત્રિકાળ સત છે. અને એ ત્રિકાળ સતના આશ્રય શું પ્રગટ થશે? સમ્યક દર્શનનું અસ્તિત્વ પ્રગટ. સમ્યક દર્શનનું અસ્તિત્વ એટલે ખરેખર પોતાના અસ્તિત્વનું ભાન. સમ્યક દર્શનનું અસ્તિત્વ એટલે શું? પોતાના અસ્તિત્વનું ભાન થવું, એનું નામ સમ્યક દર્શન. પોતાના ત્રિકાળ સતનું ભાન થવું, એનું નામ સમ્યક દર્શન. એ સમ્યક દર્શન ઉપર 5-10 કલાક બોલી છે, એટલી મહિમા ગુરુદેવ એને જીનાગમમાં કરી છે. મોક્ષ માર્ગ કી પ્રથમ સીડી યાદિન જ્ઞાન છે. જ્ઞાન અને ચરિત્ર મિથ્યા છે સમ્યક દર્શન વગર, એટલે સમ્યક દર્શન ઉપર ઘટાડીએ છીએ. બરાબર છે? ચલો હવે આગળ વધ. એક વાત થઈ ગઈ, સતની વાત થઈ ગઈ. સતની વાત સમ્યક દર્શન એ ત્રિકાળ સત છે કે ક્ષણિક સત છે? સમ્યક દર્શન એ ક્ષણિક સત છે. સમ્યક દર્શન સ્વભાવી ભગવાન આત્મા ત્રિકાળ સત છે. હમણાં આપણી પાસે ત્રિકાળ સત છે કે ક્ષણિક સત છે? આપણી પાસે શું છે બોલો અક્ષયભાઈ, શું છે આપણી પાસે? અરે ક્ષણિક સત તો પ્રગટ થશે પુરુષાર્થ પૂર્વક, અને ત્રિકાળ સત તો ત્રિકાળ છે. કારણ તો નિરંતર છે, કારણ નિરંતર છે, કાર્ય કારણના લક્ષથી પ્રગટ થાય. કારણનો વિશ્વાસ કર, કાર્ય પ્રગટ થયા વગર રે. દૂધ ગળ્યું કરવું છે તો ક્યાં હાથ જાય? બોલો જલ્દી, કારણ ગોતો કે નહીં? અરે હું તમને કહું, છોડો ને સાકર, દૂધ ગળ્યું કરવું છે ને, છોડો ને 5 રૂપિયાની સાકરનું શું લક્ષ્ય કરો? આલો 1 કરોડનો હીરો નાખો અને હલાવો. 1 કરોડનો હીરો નાખીને હલાવશો તો દૂધ ગળ્યું ક્યારે થશે? એક કરોડનો હીરો નાખ્યો છે. બોલો જલ્દી મમતાબેન, બોલો જલ્દી. અરે એ કારણ નથી કાર્યનું, કારણનું લક્ષ્ય અને કાર્યની ઉત્પત્તિ. લક્ષ્ય કોનું? કારણ. લક્ષ્ય કોનું? કારણનું. વેદન કોનું? કાર્ય. વેદન કોનું? કારણ. તો સતની ચર્ચા. હવે આગળ સત પછી સંખ્યા. આપણે આમાં સામાન્ય વિશેષ લીધું હતું ને, સત એ સામાન્ય છે, સંખ્યા વિશેષ. બરાબર, એ બધી ચર્ચા થઈ ગઈ છે, રિપીટ નથી કરતી, સમય નથી. હવે સંખ્યાની વાત. સમ્યક દર્શન કે પરિણામો કી ગણના કો સંખ્યા કહેતે હૈ. ચલો હવે આની આની જરા ગણના કરીએ આપણે. જનગણના થાય કે નહીં? શું કહેવાય એને? અરે બોલો, ઘરે આવે ને કેટલા મેમ્બર છે. તો હવે આપણે અહીંયા જોઈએ સમ્યક દર્શનના કેટલા મેમ્બર છે આ લોકમાં, પણ એની ગણના પણ કરીએ ને, અને એમાં આપણને એડ થવું હોય તો હમણાં ચાન્સ છે. બોલો,
જરા ઉત્સાહ તો બતાવો. હા બોલો જલ્દી. હા ચાલુ છે, પણ હવે બાપા હમણાં માથું નહીં ખાવ, હજી તો હમણાં તો બહુ કામ બાકી છે. ચાલો જલ્દી આ કામ કરવા જેવું છે, આના સિવાય કોઈ કાર્ય કરવા જેવું, કોઈ કાર્ય તું કરી નથી શકતો, એનો નિર્ણય કરવાનો. ચલો જાય. સમ્યક દર્શન કે પ્રણામો કી ગણા કો સંખ્યા કહેતો, બરાબર છે. હવે એની આપણે બે રીતે વાત કરી, એની બે રીતે કેવી રીતના વાત કરશું. ત્રણ પ્રકારના સમ્યકત્વની ગણના અને ચાર ગતિના જીવોની અપેક્ષાએ ગણના. ચલો જલ્દી, આ ઇઝી છે, આ પોઈન્ટ ઇઝી છે, જે ઇઝી છે ને જલ્દી લઉં છું. ત્રણ પ્રકારના સમ્યકત્વ, ચલો જલ્દી, ત્રણ પ્રકારના સમ્યકત્વ, ઓપ્શમિક, શાયોપ્શમિક અને શાય. ગણના કરો, ઓપ્શમિક સમ્યક દર્શન વાળા જીવ એટલે કે ઓપ્શમિક સમ્યક દ્રષ્ટિ કેટલા છે જગતમાં? વેરી ગુડ, બહુ સરસ. ઓપ્શમિક સમ્યક દ્રષ્ટિ સંખ્યા હશે, વિસ્તાર કરું છું, આને થોડો પહેલા સાંભળો. ઓપ્શમિક સમ્યક દ્રષ્ટિ સંખ્યા હશે, બરાબર. શાયોપ્શમિક સમ્યક દ્રષ્ટિ ની સંખ્યા, એની ગણના કરી તો કેવડી ભગવાનના કેવળ જ્ઞાનમાં આવ્યું કે શાયોપ્શમિક સમ્યક દ્રષ્ટિની સંખ્યા છે આ સંખ્યા. સમજાય છે? જલ્દી જલ્દી, ઓપ્શમિક, ઓપ્શમિક સમ્યક દ્રષ્ટિ, શાયોપ્શમિક સમ્યક દ્રષ્ટિ અને શાયિક સમ્યક દ્રષ્ટિ ની અપેક્ષા અગર વાત કરીએ તો બે રીતે વાત થશે. એક ચતુર્થ ગુણસ્થાન થી લઈને બારમા ગુણસ્થાન સુધીના શાયિક સમ્યક દ્રષ્ટિ ની વાત કરીએ તો અસંખ્યાત, અને અગર અર્યંત અને સિદ્ધ ને લઈને વાત કરીએ તો અનંત. ઉપરથી ગયું, સમજાયું? સરળ છે. તો આ વાત કરી આપણે ત્રણ પ્રકારના સમ્યકત્વની અપેક્ષાએ આપણે સમ્યક દ્રષ્ટિ જીવોની ગણના કરી, સંખ્યા નક્કી કરી. હવે ચાર ગતિના જીવોની અપેક્ષાએ જો સંખ્યાને, ચાર ગતિના જીવોની અપેક્ષા, સમ્યક દ્રષ્ટિ જીવ, મનુષ્ય ગતિ, પેલા આ સમજાઈ ગયું કે બરાબર? આગળ વધુ, આગળ વધુ. ત્રણ પ્રકારના સમ્યકત્વ, સંખ્યાત, અસંખ્યાત, અસંખ્યાત, અનંત. શાયિકમાં બે અપે, અસંખ્યાત અને અનંત. આટલા જીવો સમ્યક દ્રષ્ટિ ત્રણ લોકમાં પડ્યા છે. પોઈન્ટ ખ્યાલમાં છે? એટલે કે ત્રણ લોકમાં આટલા સમ્યક દ્રષ્ટિ જીવોની સંખ્યા છે. હવે તમને જે બધી મજેદાર વાત કહીશ ને, તમે સાંભળીને એટલા ખુશ થશો. જો હવે શું કહેશ, હવે આપણે વાત કરીએ મનુષ્ય ગતિની અપેક્ષાએ સંખ્યા. સંખ્યાનો પોઈન્ટ ચાલે છે ને, તો મનુષ્ય ગતિની અપેક્ષાએ સંખ્યા કેટલી, સમ્યક દ્રષ્ટિની કેટલી વધારે, પણ કેટલી? મનુષ્ય ગતિની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ જીવ કરણા નિયોગ એટલી સ્પેસિફિકલી બધી વાતો કરે છે, એટલી બધી સરસ વાત. પહેલા આપણે જનરલ જોઈએ, મનુષ્ય ગતિની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ સંખ્યા, મનુષ્ય ગતિની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિ સંખ્યા. દેવ, નારકી અને તિર્યંશમાં, દેવમાં, નરકમાં અને તિર્યંશમાં કેટલા સમ્યક દ્રષ્ટિ છે? એક એક દેવમાં, નરકમાં, તિર્યંશમાં અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, દેવ, નરક અને તિર્યંશ ની વાત કરી ને, તો દેવ, નરક અને તિર્યંશ, તો જે તિર્યંશ છે એમાં સમ્યક દ્રષ્ટિ અસંખ્યાત, તો અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ ચતુર્થ અને પંચમ દેવ ગણી લેવા, કારણ કે તિર્યંશમાં પંચમ ગુણસ્થાન સુધી જીવ જાય છે, અને દેવમાં અને નરકમાં ચતુર્થ ગુણસ્થાન સુધી ગણવા, કારણ કે એનાથી આગળ દેવ અને નારકી ચતુર્થી આગળ નથી જતા. પરંતુ દેવમાં અને નરકમાં તમે સમ્યક દ્રષ્ટિની ગણના કરો, સંખ્યા જો, તો અસંખ્યાત, અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ જીવો નરકમાં અને દેવમાં ચતુર્થ ગુણસ્થાનમાં બેઠા છે. કઈ સમજાય છે? નરકમાં એક એક પૃથ્વી, સાત પૃથ્વી છે, એક એક પૃથ્વીમાં તમે જઈને જો અને ગણના કરો સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિની, તો મિથ્યા દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિ કરતા વધારે છે, પરંતુ સમ્યક દ્રષ્ટિ કઈ ઓછા નથી. એમ કે છે એક એક પૃથ્વીમાં અસંખ્યાત, અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ આવે છે. કલ્પનાની બહારની વાત. સાતમી નરકમાં જઈને જો, પોઈન્ટ ખ્યાલ આવે છે? અસંખ્યાત સમ્યક દર્શન, સમ્યક દ્રષ્ટિ સાતમી નરકમાં પડ્યા, તો અસંખ્યા. હવે મનુષ્ય ગતિની સંખ્યા કીધી ને, મનુષ્ય ગતિમાં સમ્યક દ્રષ્ટિ કેટલા, તમને વાત સાંભળવી છે? મનુષ્ય ગતિમાં સંખ્યા કીધું. હવે મનુષ્ય ગતિમાં અહીંયા વાત આવી છે, ગુણસ્થાન વિવેચન આપણે ભણ્યા હતા ને, ગુણસ્થાન વિવેચન પુસ્તક ભણ્યા હતા આપણે, ગુણસ્થાન વિવેચન, ગુણસ્થાનનો આખો વિષય કર્યો. હવે મને યાદ નથી કે આ લીધું તું કે નહીં, પરંતુ ખાલી એક પોઈન્ટ કહું છું, પોઈન્ટ સાંભળીને તમે ખુશ થશો. મનુષ્ય ગતિની અપેક્ષાએ સમ્યક દ્રષ્ટિની જીવની સંખ્યા કેટલી કીધી? સંખ્યા ગણી શકાય એટલી. મનુષ્ય ગતિની અપેક્ષા સમ્યક દ્રષ્ટિની સંખ્યા સંખ્યા કીધી, પરંતુ મનુષ્ય ગતિના જીવને હવે તમે જોવો તો સમ્યક દ્રષ્ટિ જીવ, મનુષ્ય ગતિના સમ્યક દ્રષ્ટિ જીવ કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન સુધી હોય છે? ચાર થી ચૌદ. વેરી ગુડ, બહુ સરસ. મનુષ્ય 4 થી 14, કારણ કે અરિયંત ભગવાન પણ એક અપેક્ષા છે ને મધ્ય લોકમાં, અગાથી કર્મનો ઉદય ચાલે છે બરાબર. 4 થી 14, હવે સાંભળજો, 4 થી 14 ગુણસ્થાનમાં રેવા વાળા સમ્યક દ્રષ્ટિ જીવોની સંખ્યા આપણે સંખ્યાત કીધી, તો એ સંખ્યાતની સંખ્યા પણ આવી છે 4 થી લઈને 14 ગુણસ્થાન સુધીના જીવોની ટોટલ સંખ્યા છે 3.9 કરોડ. હા, 3.9 કરોડ મુનિરાજ, 4 થી 14 ગુણસ્થાન છે જો અહીંયા લખ્યું છે. 4 થી 14 નહીં, 6 થી 14, મુનિરાજ બોલી ને, 6, 4 અને 5 ની સંખ્યા પણ આવી છે. ચતુર્થ ગુણસ્થાનમાં જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એની સંખ્યા આવી સ્પેસિફિક. ચતુર્થ ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિ જીવોની સંખ્યા કોઈને ખબર છે? વેરી ગુડ, બહુ સરસ, 700 કરોડ. ચતુર્થ ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિ 700 કરોડ, અને પંચમ ગુણસ્થાન મેં મનુષ્ય કી અપેક્ષા છે સંખ્યા હે 13 કરોડ. 13 કરોડ સમ્યક દ્રષ્ટિ ચતુર્થ પંચમ ગુણસ્થાનમાં, અને 700 કરોડ સમ્યક દ્રષ્ટિ ચતુર્થ ગુણસ્થાનમાં ઢાઈ દ્વીપમાં, કારણ કે મનુષ્ય લોક છે ને, અરે પકડાય છે ને. અને પછી હજી એનાથી આગળ, હવે ડિટેલ નથી લેતી, સમય નથી, એનાથી આગળ છઠ્ઠા ગુણસ્થાનમાં, સાતમા ગુણસ્થાનની સ્પેસિફિક સંખ્યા, એક એક સંખ્યા, છઠ્ઠા ગુણસ્થાનની સંખ્યા 5,53,98,200 છે. હવે તમે કહેશો ભાઈ રેવા દો, અમે અમારા ઘરનો હિસાબ કરીએ, બહુ છે. પોઈન્ટ હાલમાં આવે છે? તો છઠ્ઠા ગુણસ્થાનની સંખ્યા, સાતમા ગુણસ્થાનની સ્પેસિફિક સંખ્યા, તમે કહેશો તો પછી ક્યારેક કઈ શકે છે, યા તો તમને આપી દઈશ, વાંચી લેજો. ઉપશમ શ્રેણીના 4 ગુણસ્થાન 8, 9, 10, 11. શપક શ્રેણીના 4 ગુણસ્થાન 8, 9, 10, 12. એક એક આઠમામાં કેટલા, નવમામાં કેટલા, દસમામાં કેટલા, અગિયારમામાં કેટલા, એ 4 નું ટોટલ કરીને એક ફિગર. 8, 9, 10, 12, એ 4 ના અલગ અલગ ટોટલ કરીને એક ફિગર. એમ 12મા ગુણસ્થાનની સંખ્યા, 13મા ગુણસ્થાનની સંખ્યા અને 14મા ગુણસ્થાનની સંખ્યા, એમ કરીને 6 થી લઈને 14મા ગુણસ્થાનની સંખ્યા જે સંખ્યાત છે એ સંખ્યાત છે 3.9 કરોડ મુનિરાજ ભાવલિંગી હોતે. અરિયંત ભગવાનને પણ ભાવલિંગી મુનિરાજ કહી દીધા. ઉત્તમ ઉત્તમ ગુરુ છે ને, ઉત્તમ ગુરુ, પરમ ગુરુ, પરમ ગુરુ, પરમ ગુરુમાં લઈ લીધા. કેટલા જીવો છે મુનિરાજ? કેટલા? 6 થી 14, 6 થી 14, 6 થી 14, 3.9 કરોડ. બોલો, તમે કહેશો અમને તો એકી નથી દેખાતા. પોઈન્ટ ખ્યાલમાં છે? નથી દેખાતા. અરે ભાઈ, આ ઢાઈ દીપની વાત છે. 3.9 કરોડ મુનિરાજ વિચરે છે, અને એક 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 ની સંખ્યા આપી. ચલો, સંખ્યાની વાત થઈ ગઈ. અરે બોલો, સમજાયું? તો મનુષ્ય ગતિમાં સમ્યક દ્રષ્ટિની સંખ્યા સંખ્યાત, સંખ્યાત, મનુષ્ય ગતિમાં સમ્યક દ્રષ્ટિની સંખ્યા સંખ્યાત, અને દેવનાર્થી અને તિર્યંશમાં સમ્યક દ્રષ્ટિની સંખ્યા આ સંખ્યાત બરાબર. અને 3 પ્રકારના સમ્યકની અપેક્ષા પણ આપણે સંખ્યાની વાત કરી, એ પણ જોઈએ આપણે. થઈ ગઈ વાત સંખ્યાની વાત થઈ ગઈ, આગળ વધી સત સંખ્યા. હવે આગળ ક્ષેત્ર, ક્ષેત્રની વાત કરતા ગયા વખતે આપણે વાત કરી હતી ક્ષેત્ર અને સ્પર્શનમાં શું અંતર છે. ક્ષેત્ર છે સામાન્ય અને સ્પર્શન છે વિશેષ. ક્ષેત્ર સ્પર્શનનું જોડું છે, સત સંખ્યાનું જોડું છે. ક્ષેત્ર સ્પર્શન, કાલ અંતર, ભાવ અલ્પ બહુત્વ, આવી રીતના 4 જોડકા છે, 8 પોઈન્ટ છે. તો આપણે બીજો લઈએ, ક્ષેત્ર અને સ્પર્શન. ક્ષેત્ર એટલે શું છે? જો શું આવી ક્ષેત્રની પરિભાષા આવી? વસ્તુ કે વર્તમાનકાલીન નિવાસ કો ક્ષેત્ર કહેતા હૈ, બરાબર છે? વર્તમાનકાલીન નિવાસ, વર્તમાનમાં ક્યાં નિવાસ કરે છે એને કીધું ક્ષેત્ર. પોઈન્ટ સમજાય છે? તો હવે લો, ચલો જલ્દી, ક્ષેત્રમાં જે આપણે 3 પ્રકારના સમ્યક્ત્વ લીધા, 3 પ્રકારના સમ્યક્ત્વમાં જે ઔપશમિક સમ્યક દ્રષ્ટિ છે એનું ક્ષેત્ર વર્તમાન ક્યાં નિવાસ કરી શકે? ઔપશમિક સમ્યક દ્રષ્ટિ ચારેવ ગતિ ન નિવાસ કરી શકે. એટલે ચારેવ ગતિ ના જીવો ઔપશમિક સમ્યક દર્શન પ્રગટ કરી શકે. પોઈન્ટ પકડજો, ચારેવ ગતિ ના જીવો ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ કરી શકવામાં સમર્થ છે. બરાબર છે? તો ચારેવ ગતિના જીવમાં ચારેવ ગતિ તમે લો તો ઔપશમિક સમ્યક દ્રષ્ટિનું વર્તમાન નિવાસ ચાર ગતિમાંથી કોઈ પણ ગતિ હોઈ શકે. નરકમાં જઈને પણ એ સમ્યક્ત્વ કરી શકે, દેવમાં જઈને પણ ઔપશમિક કરી શકે, મનુષ્ય અને તિર્યંશ પણ ઔપશમિક સમ્યક્ત્વ પ્રગટ કરી. તો એ અપેક્ષાએ ક્ષેત્ર છે ચારેવ ગતિ કોનું? ઔપશમિક સમ્યક દ્રષ્ટિ. પોઈન્ટ ખબર પડે છે? હવે શાયોપશમિક સમ્યક દ્રષ્ટિ પણ સેમ, શાયોપશમિક સમ્યક દ્રષ્ટિ પણ ચારેવ ગતિમાં જીવ ઉત્પન્ન કરી શકે, તેનું વર્તમાન ક્ષેત્ર ચાર ગતિમાંથી કોઈ પણ ગતિ હોય છે. પરંતુ હવે પૂછું છું, શાયિક સમ્યક દ્રષ્ટિનું વર્તમાન ક્ષેત્ર? વેરી ગુડ. આની ચર્ચા આપણે કઈ રીતે? મનુષ્ય ગતિનો જીવ શાયિક સમ્યક તો કરી, દેવ નારકી અને તિર્યન શાયિક સમ્યક તો ન કરી. પોઈન્ટ સમજાય છે? તો એ ક્ષેત્ર અપેક્ષાએ એ વાત કહી. બરાબર? હવે આગળ જો, ચાર ગતિમાં તો કે મનુષ્ય ગતિનો જીવ ક્યાં રહેશે? ક્ષેત્ર. મનુષ્ય ગતિનો જીવ મધ્યલો. પોઈન્ટ સમજાય છે? મનુષ્ય ગતિના સમ્યક દ્રષ્ટિ જીવ રહેશે મધ્યલોકમાં, દેવ ગતિના સમ્યક દ્રષ્ટિ જીવ રહેશે. વેરી ગુડ. કેમ ઉર્ધ્વલો? ભવનવાસી દેવ સમ્યક દ્રષ્ટિ ન હોઈ શકે અને વ્યંતર સમ્યક દ્રષ્ટિ ન હોઈ શકે. આપણને તો વ્યંતરના નામ પર ભૂત પ્રેત યાદ આવે છે. વ્યંતર ગતિના જીવો પણ સમ્યક્ત લઈ છે અને જ્યોતિષ પણ અને વૈમાનિક પણ. બરાબર છે? તો આ ત્રણેય લોકમાંથી કોઈ પણ ક્ષેત્રમાં વર્તમાનમાં સમ્યક દ્રષ્ટિ નિવાસ કરે છે. એનો મતલબ શું થયો? આ ક્ષેત્ર શું બતાવે છે કે તું કયા ક્ષેત્રમાં છે, તું કઈ ગતિમાં છે? પોઈન્ટ સમજાય? લોકના કયા ભાગમાં છે? તું નરકમાં છે કે સ્વર્ગમાં છે કે મનુષ્યમાં છે કે તિર્યંશમાં છે? તું ઢોર છે કે તું પશુ છે કે તું સિંહ છે કે તું કયા ક્ષેત્રમાં છે? ક્ષેત્ર ઇમ્પોર્ટન્ટ નથી. અંદરમાં કાર્ય કરવા માટે સ્વ આત્માનું અવલંબન લેશે તો કોઈ પણ ક્ષેત્રમાં જીવ સમ્યક્ત કરી છે. આ એ બતાવે છે. બરાબર? તો દેવ ગતિનું ક્ષેત્ર ત્રણે, તિર્યંશ ગતિ, તિર્યંશ ગતિ જલ્દી જલ્દી મધ્યલો બરાબર, પરંતુ અઢીથી ઢાઈથી ઢાઈથી તિર્યંશ ગતિ, તિર્યંશ ગતિના જીવો ક્યારે? બોલો હિતુભાઈ. સ્વયંભૂ અનંત સુધી. તેનો અર્થ શું થયો? કે અઢી દ્વીપમાં તો મનુષ્ય રહે છે ભાઈ, એની બહાર અઢી દ્વીપમાં તો તિર્યંશ અને મનુષ્ય ભેવ રહે છે. પણ મનુષ્ય તો અઢી દ્વીપમાં રહે છે, પણ અઢી દ્વીપની બહાર જે અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, એ અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં અસંખ્યાત તિર્યંશ ગતિના જીવો સમ્યક દર્શન સહિત છે. અને સ્વયંભૂ રમણ સમુદ્રમાં તો, એ ક્ષેત્રમાં તો કેટલાય જીવો પંચમ ગુણસ્થાન વાળા એ જે મહામચ્છો છે એ પંચમ ગુણસ્થાન સહિત છે. મહિમા આવી જોઈએ. આ થિયરી નહીં સમજતા ને, થિયરી તો છે જ, પરંતુ આની પાછળ વિચાર કરવા બેસે તો એક ના ભાવ સમજાશે. ઓહો, પંચમ ગુણસ્થાન અને એ જે સ્વયંભૂ રમણ સમુદ્ર અને દ્વીપ, અસંખ્યા દ્વીપ સમુદ્રમાં જે તિર્યંશ છે, ખાલી તિર્યંશ, એમાં એક દ્વીપ સમુદ્રમાં સમ્યક દ્રષ્ટિઓ છે. સમ્યક દર્શન પ્રગટ કરવા માટે બહારમાં શું જોઈએ ને શું ન જોઈએ? બોલો, શું સાધક છે ને શું બાધક છે? કો સમ્યક દર્શન પ્રગટ કરવા માટે બાહ્યના સંયોગોમાં શું સાધક ને શું બાધક, શું હોવું જોઈએ ને શું ન હોવું જોઈએ? અરે, બહારની કોઈ ચીજ નથી સાધક નથી બાધક. આટલું આટલું આમ કેનામાં આટલું મનમાં ભયરો છે. થઈ ગઈ વાત ક્ષેત્રની? ક્ષેત્રની વાત થઈ ગઈ. તો ચારેવ ગતિના જીવની અપેક્ષાએ ક્ષેત્ર જોયું, ત્રણ પ્રકારના સમ્યક્ત્વની અપેક્ષાએ ક્ષેત્ર. પકડજો એક એક પોઈન્ટ. આપણે બે પોઈન્ટની વાત કરીએ, ત્રણ પ્રકારના સમ્યક્ત્વ અને ચાર ગતિના જીવની અપેક્ષાએ આપણે ક્ષેત્રની વાત કહી. હવે સ્પર્શન જો, લાસ્ટ ક્ષેત્ર અને સ્પર્શનમાં સ્પર્શન. સ્પર્શન કે છે વસ્તુ કે ત્રિકાળવર્તી નિવાસ કો સ્પર્શન કહેતા હૈ. ત્રિકાળવર્તી નિવાસ, ત્રિકાળવર્તી નિવાસનો અર્થ શું? કે સમ્યક દર્શન પ્રગટ કર્યા પછી, સાંભળજો ધ્યાનથી હવે, આપણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કર્યા પછી એ જીવ મનુષ્ય દેહ, મનુષ્ય દેહ મનુષ્ય દેહમાં જશે ને, જેટલો સમય રહેશે મનુષ્ય દેહ છૂટી ગયું સમ્યક તો પાછું પરિભ્રમણ ચાલુ, પરંતુ સમ્યક તો પ્રગટ કર્યા પછી મનુષ્ય દેહ, તો ક્યાં સ્પર્શન એનું મનુષ્યમાંથી દેવ, દેવમાંથી મનુષ્ય, અને પછી મનુષ્યમાં આવીને અગર કોઈ જીવ મોક્ષ જાય તો મનુષ્યથી લઈને ક્યાં સુધીનું સ્પર્શન તો કે લોકના અગ્રભાગમાં જઈને વિરાજમાન થઈ જાય છે, તો એટલે સ્પર્શ કરે છે. પણ ત્રિકાળવર્તી સ્પર્શન નો અર્થ કે જે સમ્યક તો પ્રગટ કર્યું એની પહેલા એ જીવ ત્રણેવ લોકમાં અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. તો આવે છે ને ક્ષેત્ર પરાવર્તનમાં કે કોઈ એક એવો આકાશનો પ્રદેશ નથી કે જે પ્રદેશમાં તે અનંતવાર જન્મ મરણ ન કર્યો હોય. તો ત્રિકાળવર્તી સ્પર્શનમાં કહો તો આખા લોકને વ્યવહારથી કહો તો સ્પર્શી ના આવ્યો છે. અરે સમજાય છે? પૂછો પોતાને કે અનાદિકાળથી હું છું અને અનંતકાળ રહેવાનો છું. અનંતકાળની વાત તો પછી કરીએ. અનાદિકાળથી છું તો અનાદિકાળથી મેં કર્યું શું? અનાદિકાળથી રહ્યો ક્યાં? અનાદિકાળથી ક્યાં નિવાસ પામ્યો? તો કે આ લોકના ક્ષેત્રમાં ક્ષેત્ર પરાવર્તન કરીને, જન્મ મરણ કરીને લોકના પ્રદેશોમાં રહ્યો, એટલે કે સ્પર્શ. સમજાય છે? તો આજની વાત સ્પર્શન, ક્ષેત્ર અને સ્પર્શનમાં ફરક પડ્યો, સમજાયો? ક્ષેત્ર એટલે વર્તમાન નિવાસ, પર્ટિક્યુલર વર્તમાનમાં ક્યાં છે સમ્યક દ્રષ્ટિ છે. તો વર્તમાનમાં ક્યાં હોઈ શકે? કઈ વાત કરી? ચાર ગતિના જીવ વર્તમાનમાં, તો મનુષ્ય ગતિના જીવ વર્તમાનમાં, દૈવીકમાં તિર્યક ગતિના જીવ વર્તમાનમાં, કોઈ સમ્યક દ્રષ્ટિ તિર્યક છે તો ક્યાં હોઈ શકે? તો કે અસંખ્યા દ્વીપ સમુદ્ર. અને ક્યાં હશે સમ્યક દ્રષ્ટિ? જી તૃષ્ણાડીમાં, એની બહાર નહીં. આપણને કોઈ ક્લાસ લીધો તો તૃષ્ણાડીની બહાર કોઈ સમ્યક દ્રષ્ટિ ન હોય, કારણ કે સમ્યક દર્શન જીવો જ થઈ શકે ને તૃષ્ણાડીમાં જ રહેતા હોય. સમ્યક તો છૂટી ગયા પછીની વાત અલગ છે. આપણે સમ્યક સહિતના જીવનું ક્ષેત્ર અને સમ્યક સહિતના જીવના સ્પર્શનની વાત કરીએ છીએ. તો ત્રિકાળવર્તી સ્પર્શન સમજાયું. એ સમ્યક તો પહેલા તો ક્યાં ભૂતકાળમાં ફરી આવ્યો છે. સમજાય છે? જેવી રીતના મહાવીર ભગવાન નો જીવ ત્રિપુષ નારાયણના ભાવમાં સમ્યક્ત થયું, એની પહેલા ક્યાં હતા, ક્યાં ક્યાં રખડે આવ્યા? સમ્યક્ત થયા પછી સમ્યક્ત છૂટી ગયું પછી નરકમાં ગયા. નરકમાંથી આવ્યા પછી મનુષ્ય આદિ પર્યાયમાં આવ્યો, પછી સિંહમાં આવ્યા, સિંહમાં આવીને સમ્યક્ત કર્યું, પછી દસમા ભાવે મોક્ષે ગયા. તો ક્યાં ક્યાં ફરી આવ્યો? બોલો, ફરવું તો ગમે ને આપણને? બોલો, ફરવું તો ગમે છે? વેકેશન નથી ગમતું? અરે ભૂલો, વેકેશન ગમે કે નહીં? ફરવું ગમે કે નહીં? બહુ સરસ. અમે તો ત્રણ લોકમાં ફરી આવ્યા. કઈ હાલત, કઈ દુર્દશામાં ફર્યો છે એની કલ્પના નથી. હમણાં સાચે કહું છું, ઈમાનદારીથી કહું છું, જીનવાની સામે છે, થાક અનુકૂળતામાં બેઠા છે આપણા. વિચારજો, થાક અનુકૂળતામાં બેઠા છે ને આપણને. ખરેખર ભૂતકાળના દુઃખ અને આ કાર્ય નહીં કરીએ તો ભવિષ્યમાં થવાના દુઃખ અને ભવભ્રમણની આપણને કલ્પના નથી, વિચારી નથી શકતા. કારણ કે આપણને એમ જ થાય છે કે ના, આમને આમ થયું, આને આમ થયું, ઓલા વયા ગયા, ઓલા આમ થઈ ગયું, ઓલા વયા ગયા. આપણને એમ લાગે છે આપણે તો બધા અમર. હા, ત્યાં સંયોગો ક્યારે છૂટવાના નથી. આ શરીરમાં કઈ થવાનું નથી, કોઈ રોગ આવવાનો નથી, ઉદય બદલાવાના નથી, આયુ પૂરું થવાનું નથી, અને આ ભોગ પૂરો થવાનો જ નથી. વિચાર કરજો, વર્તમાન પર્યાયમાં, પ્રાપ્ત પર્યાયમાં એટલો તન્મય થઈ ગયો છે કે ભૂત ભવિષ્યના ભવભ્રમણની એને કલ્પના નથી થતી. આ અવસર મળ્યો છે, ઈમાનદારીથી કહું છું, અવસર મળ્યો છે. ગુરુદેવ જેવા જ્ઞાની મળ્યા, આવા આયતનો મળ્યા, આવા દેવશાસ્ત્ર ગુરુ મળ્યા, આચાર્ય પરંપરા મળી, આગમ મળ્યા, અને આવા અદભુત ગ્રંથ અને આવા સૂત્રના માધ્યમથી એક સમ્યક દર્શનને સમજાવવા માટે 125 પાનાની ટીકા વાંચો, તમે ખોલીને વાંચો, ખબર પડશે કેટલો વિસ્તાર, આખો ગોમતાનો વિષય લાવીને મૂકી દીધો આમાં. આપણને ક્યાં ટાઈમ, અરે ટાઈમ કાઢીને વાંચો કેશ આચાર્ય. પોઈન્ટ હાલમાં છે. ચલો આગળ સ્પર્શનની વાત થઈ. હવે કાળ અને અંતરમાં તમારા બધાના પ્રશ્ન હતા લાસ્ટ ટાઈમ, બધા હલી ગયા, બધા ઘણા બધા મારી પાસે આવ્યા કે તમે શું બોલી ગયા, કઈ સમજાયું નહીં. હવે સમજો શું કીધું તું લાસ્ટ ટાઈમ. કાળની વાતમાં શું આવી હતી વાત? આપણે કાળની વાતમાં કહી હતી વસ્તુ કે સ્થિર રહેને કી મર્યાદા કો કાળ કહેતે હૈ. એક सम्यक दर्शन लो या तो कोई भाव लो, मनुष्य भाव लो कि सम्यक दर्शन नो भाव, सम्यक दर्शन सहित जीव केटलो कार्य सम्यक दर्शन में रही सके मैक्सिमम। तो अहीं आपणे चर्चा करी थी, शू चर्चा करी थी एमां आपणे कि शायोक्ष औपशमिक सम्यक्त्व नो कार केटलो छे मैक्सिमम। वेरी गुड, जेने आवडतुं होय तो बोलवुं जोईए અને જેને ના આવડતું એને ટ્રાય કરવી જોઈએ કે મારે એટલું સિરિયસ છો કે થાકી ગયા લાગો છો કાલે બધા લોનાવાલા થી આવીને ભૂલો જલ્દી કાર ઓહો ઔપશમિક સમ્યક્તાનો કાર અંતર પોઈન્ટ સમજાય છે। જો કદાચ કઠિન પણ લાગે ને તો છોડી નહીં દેતા, કઠિન લાગે ને તો ખાલી એટલો તો વિચાર કરજો કે ઓહો આચાર્ય દેવે અત્યંત કરુણા કરીને કેટલી સરસ વાતો લખી છે, આ તો શયોક્ષમની કમી છે કે રૂચિની કમી છે કે યોગ્યતાની કમી છે એને નથી સમજા, સમજવા જેવું તો આ છે। ચલો જલ્દી શું કીધું, જગન્યકાર, જગન્યકાર ઔપશમિક સમ્યક્તાનો અંતર્મુહૂર્ત, પોઈન્ટ સમજાય છે। એવી રીતના ત્રણે સમ્યક્તાનો અગર આપણે મળીને અગર એનો જગન્યકાર જોઈએ તો અંતર્મુહૂર્ત છે। હવે ઉત્કૃષ્ટકાર જોયો તો આપણે ઉત્કૃષ્ટકાર ઔપશમિક નો તો ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત, જગન્ય પણ અંતર્મુહૂર્ત, કારણ કે ઔપશમિક સમ્યક તો અંતર્મુહૂર્ત થી વધારે નથી રહેતો। પણ શાયોક્ષમિક નો કાર કેટલો જોયો તો શાયોક્ષમિક નો કાર, વેરી ગુડ, છાસ્ત સાગર। અને પછી આપણે જોયું તું જયારે કર્ણાનિયોગ ભણ્યા હતા આપણે ગુણસ્થાન, તો છાસ્ત સાગર માંથી પછી એક અંતર્મુહૂર્ત માટે ત્રીજા ગુણસ્થાનમાં આવે છે અને એના પછી એ પાછો છાસઠ સાગર સુધી શાયોક્ષમિક સમ્યક્ત સહિત રહી શકે, તો એક અંતર્મુહૂર્ત બાદ 132 સાગર એ શાયોક્ષમિક સમ્યક્તનો ઉત્કૃષ્ટ કાળ છે। કાળ સમજાયો ને, કાળ, કાળ સ્થિતિ એટલે કે એ સમ્યક્તમાં કેટલો સમય કન્ટિન્યુઅસલી રહી શકે, એકવાર પ્રગટ કર્યું એના પછી કેટલો ટાઈમ રે એને કહેવાય કાળ। સમજાય છે? જેવી રીતના કર્મભૂમિના મનુષ્યનો કાળ એક કોટી પૂર્વ, કર્મભૂમિના મનુષ્યનો કાળ ઉત્કૃષ્ટ કાળ એક કોટી પૂર્વ, એક કરોડ પૂર્વ, અને ભોગભૂમિના મનુષ્યનો કાળ ત્રણ વસ્તુ છે, ભોગભૂમિના ત્રણ પલ્ય, ઉત્કૃષ્ટ કાળ ત્રણ પલ્ય, સ્વર્ગનો કાળ 33 સાગર, જગન્યકાળ 10,000 વર્ષ, નરકનો પણ કાળ 33 સાગર 10,000 વર્ષ, એકવાર ગયા પછી ત્યાં કેટલો કાળ રહી શકે જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ માધ્યમથી સમજાય। હવે શાયિક સમ્યક્તનો કાળ, જલ્દી, શાયિક સમ્યક્તનો ઉત્કૃષ્ટ કાળ ભૂલી ગયા ને? એ તો બરાબર છે, એમાં તો એ તો સાદી અનંત તો છે જ, પણ હજી એક અપેક્ષા કીધી હતી, કોને યાદ છે બોલો જલ્દી? હા, શાયિક સમ્યક્તનો, હા, શાયિક સમ્યક્તનો સંસારમાં રહેવાની અપેક્ષા એ ઉત્કૃષ્ટ કાળ કીધો તો કોઈને યાદ હોય તો, આખું કેલ્ક્યુલેશન કરીને બતાવ્યું હતું। શાયિક સમ્યક્તનો એકવાર પ્રગટ થયા પછી એનો કાળ સાદી અનંત છે, એમાં કોઈ ડાઉટ નથી, કારણ કે શાયિક સમ્યક્ત એકવાર પ્રગટ થયા પછી ન પડે, પરંતુ શાયિક સમ્યક દર્શન પ્રગટ થયા પછી મોક્ષ નથી જતો એની પહેલા સંસારમાં રહેવાની અપેક્ષાએ શાયિક સમ્યક દ્રષ્ટિ, શાયિક સમ્યક્ત પ્રગટ કર્યા પછી ત્રીજા ભાવે નિયમથી મોક્ષ જાય। પહેલો પોઈન્ટ જલ્દી સમજો, શાયિક સમ્યક્ત પ્રગટ થાય મનુષ્ય ભાવમાં, તો મનુષ્યમાંથી પછી દેવ, દેવમાંથી આવીને મનુષ્ય અને મનુષ્યમાંથી આવીને મોક્ષ, આ નિયમ છે શાયિક સમ્યક્તનો, આ નિયમ છે। નિયમ સમજાયો? જલ્દી બોલો, નિયમ સમજાયો? નિયમ શું કીધો? નિયમ મનુષ્યમાંથી દેવમાંથી। હવે આપણે અહીંયા જે વિવક્ષ કર્ણાનિયોગમાં લીધી છે લઈએ કે મનુષ્ય ગતિનો જીવ સમ્યક તો ક્યારે પ્રગટ કરી શકે, તો કે 8 વર્ષ વ્યતીત થયા બાદ, 8 વર્ષ વ્યતીત થયા। હવે એક ઇમેજિન, ઇમેજિન એટલે એક અઝ્યુમ કરો કે કોઈ મનુષ્ય ગતિનો જીવ એક મેક્સિમમ 1 કોટી પૂર્વનું આયુષ્ય લઈને કર્મભૂમિમાં આવ્યો, આવે એવી રીતના આવે કે કર્મભૂમિમાં 1 કોટી પૂર્વનું આયુષ્ય લઈને આવ્યો, 8 વર્ષ વ્યતીત થતા પહેલા જ અંતર્મુહૂર્તમાં સમ્યક દર્શન લઈ લીધું, ઔપશમિક શાયોક્ષમિક શાયિક, પોઈન્ટ સમજાય છે? તો કેટલું બાદ કર્યું? 8 વર્ષ એક અંતર્મુહૂર્ત બાદ કરો, 1 કોટી પૂર્વ સુધી શાયિક સમ્યક્ત્વ સહિત રહ્યો, ત્યાંથી મરણ પામીને સર્વાર્થ સિદ્ધિમાં ગયો, 33 સાગરનું આયુષ્યાયિક સમ્યક્ત્વ સુધી રહ્યો અને ત્યાંથી પાછો 1 કોટી પૂર્વનું આયુષ્ય લઈને કર્મભૂમિનો મનુષ્ય થયો અને અહિયાંથી એ જીવ નિર્વાણ પામ્યો. તો શારીરિક સમ્યક્ત્વનો ઉત્કૃષ્ટકાર સંસારમાં રહેવાની અપેક્ષાએ 8 વર્ષ 1 અંતર્મુહૂર્ત બાદ 2 કોટી પૂર્વ પ્લસ 33 સાગર. સમજાયું કે ન સમજાયું? બહુ સરળ છે. 1 કોટી પૂર્વનું ઉત્કૃષ્ટ આયુષ કર્મભૂમિનું છે. તો એવું આયુષ્ય લઈને આવ્યો, પૂરું આયુષ્ય લઈને આવ્યો. 1 કોટી પૂર્વના 2 ભાવ કર્યા મનુષ્ય ગતિના અને 33 સાગરનો સર્વાર્થ સિદ્ધિનો ભાવ કર્યો અને 8 વર્ષ વ્યતીત થતા અંતર મુહૂર્તમાં સમ્યક તો પ્રગટ કર્યું. તો સાહિત સમ્યક તો સંસારમાં રહેવાની અપેક્ષા એ 4 આટલો. સમજાઈ ગયો? કઈ સમજાય છે? ખ્યાલ આવે છે? તો આ સાહિત સમ્યક તો ઉત્કૃષ્ટ કાર લીધો. હવે આપણે અંતર લઈએ. નેક્સ્ટ પોઈન્ટ, કાર પછી આપણે અંતર. અંતરનો અર્થ જગન્ય કાર કોનો? શાહી સમ્યક્તનો. બોલો કેટલો કેટલો શાહી સમ્યક્તનો જગન્ય કાર કેટલો? શું આવે શાહી સમ્યક્તમાં જગન્ય કાર લાગુ ક્યાં પડે? જગન્ય કાર ક્યાં લાગુ પડે? શાહી સમ્યક તો થયું થયું, છૂટે તો જગન્ય, છૂટ્યું તો જગન્ય કાર કહેવાશે ને. જગન્ય કાર આટલું રહે, ઓપ્શમિક છૂટ્યું ને, ઓપ્શમિક છૂટ્યું ને, ઓપ્શમિક ઓપ્શમિક સમ્યક્ત છૂટ્યું કે નહીં? તો આપણે કીધું છૂટ્યું, તો એનો જગન્ય કાળ ઉત્કૃષ્ટ કાળ કેટલો? છૂટે તો જગન્ય અને ઉત્કૃષ્ટ ને મધ્યમ ભેદ પડે ને. સાહિત તો થયું એ થયું, સંસારમાં રહે કે મોક્ષમાં રહે એ અપેક્ષા અલગ છે, પણ સાહિત સમ્યક્ત્વ એકવાર થયા પછી છૂટતું નથી. હવે બીજો પોઈન્ટ સાંભળો, તમારો આન્સર આવશે. બીજો પોઈન્ટ સાંભળો, હવે આપણે વાત લીધી હતી અંતરની, આમાં આવશે. જો સાંભળો, એકવાર ક્લિયર કરી લો, પહેલા સાંભળી લો. પેલા અંતર ની વાત લીધી, જરા કઠિન તો નથી લાગતું ને? સૂત્ર છે તો લેવું તો પડશે. ટીકામાં બધી વાતો આવી છે, પ્રભુ સર્વજ્ઞ પરમાત્મા જ્ઞાનની વાત હે. જો હવે અંતર ની વાત લઈએ, પેલા આપણે સમ્યક્ત્વમાં ઘટિત કરીએ, પછી આપણે આ ગતિમાં ઘટિત કરીએ. સમ્યક્ત્વમાં અંતર તો કે છે કે એક વર્ષ ઔપશમિક સમ્યક્ત્વ થયું, ઔપશમિક છૂટી ગયું, છૂટ્યા પછી અંતર, અંતર એટલે કે છૂટ્યા પછી કેટલા અંતરાલ બાદ પાછું ઔપશમિક થઈ શકે? છૂટ્યા પહેલા પોઈન્ટ પકડો, અંતર અંતરાલ, એકવાર થયું પછી છૂટી ગયું, છૂટ્યા પછી એ સમ્યક્ત્વ એટલે ઔપશમિક લઈએ, શાયોપશમિક લઈએ, શાયિક લઈએ, ત્રણે લેશું બરાબર છે. તો છૂટ્યા પછી એ સમ્યક્ત્વ કેટલા કાળ પછી થઈ શકે એની વાત આવી છે અંતરમાં. અંતર સમજાય છે? અંતરની પહેલા વ્યાખ્યા વાંચો. અંતર, અંતર કોને કહેવાય? છે ને અંતર વસ્તુ આવી જો આ છે ને, વિરહ કાળ કો અંતર કહેતે હૈ. શબ્દ છે ને વિરહ કાળ, વિરહ કેટલા કાળ સુધી નો વિરહ પડ્યો, સમ્યક્ત્વ નો કે ગતિ નો કે ભવ નો, જે પણ તમે લો છો એના પર ઘટિત કરવાનું છે. આપણે સમ્યક્ત્વ પર ઘટિત કરીએ છીએ, પછી આપણે ભવ પર ઘટિત કરશું, જે લાસ્ટ ટાઈમ કહ્યું. તો ચલો જલ્દી, ઔપશમિક એકવાર થયું, અંતર મુહૂર્તમાં છૂટ્યું, છૂટ્યા પછી કેટલા વિરહ એટલે કે અંતરાલ પછી ઔપશમિક કેટલા વર્ષ પછી થઈ શકે? અસંખ્યાત વર્ષ પછી. હા સાંભળજો ધ્યાનથી, અસંખ્યાત વર્ષ પછી શું થઈ શકે? તો કે ઔપશમિક સમ્યક્ત્વ થઈ શકે. પણ હવે સાંભળજો, ઔપશમિક છૂટ્યા પછી, ઔપશમિક છૂટ્યા પછી તરત અંતર મુહૂર્તમાં થોડાક સમયમાં એ શાયોપશમિક લઈ શકે. હા શાયોપશમિક લઈ શકે, ઔપશમિક છૂટ્યા પછી શાયોપશમિક લઈ શકે, પણ ઔપશમિક છૂટ્યા પછી ઔપશમિક અસંખ્યાત વર્ષ પછી જ થશે. એવો નિયમ છે. કર્ણાયોગની ભાષામાં કહીએ તો કલ્યનો અસંખ્યાતમો ભાગ. હવે એ શબ્દ નથી બોલતી, કલ્યનો અસંખ્યાતમો ભાગ વિકસિત થયા પછી ઔપશમિકમાંથી ઔપશમિક થાય, અને ઔપશમિકમાંથી શાયોપશમિક તો તરત લઈ શકે. સમજાયો પોઈન્ટ? ખ્યાલ આવે છે? શાયોપશમિક છૂટ્યા પછી પાછું શાયોપશમિક અસંખ્યાત વર્ષ પછી થઈ શકે. સમજાય છે? હવે આ બધી વાતો અંતરમાં. હવે મેઇન વાત જે લાસ્ટ ટાઈમ લીધી હતી એ લાસ્ટ ટાઈમની વાત કરું. મેં વાત લીધી હતી મનુષ્ય ગતિના ભવની. હવે સાંભળજો, આ વાત બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે એકવાર મનુષ્ય ગતિનો જીવ મનુષ્ય ભાવ ધારણ કરે, પછી એમ બોલી હતી હું કે એકવાર મનુષ્ય ભાવ ધારણ કરે એના પછી અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પછી એ પાછો મનુષ્ય થાય.
અરે પ્રભુ, એ વાત જે લીધી હતી કે એકવાર મનુષ્ય થયા પછી અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પછી મનુષ્ય થાય, એ ઉત્કૃષ્ટ અંતરાલની અપેક્ષા એ વાત હતી. પોઈન્ટ પકડજો. ઉત્કૃષ્ટ અંતરાલ એટલે કે ઉત્કૃષ્ટ, અગર વિરહ પડે, ઉત્કૃષ્ટ વિરહ પડે તો મનુષ્ય થયા બાદ જીવ પાછો મનુષ્ય અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પછી થાય. પરંતુ મનુષ્યનો જીવ મરીને હવે એ વાત કરું. પહેલો પોઈન્ટ સમજાયો કે ઉત્કૃષ્ટ અંતરાલ પડે તો મનુષ્ય ભવ ધારણ કર્યા પછી પાછો મનુષ્ય ન થાય અને ચાર ગતિમાં રખડવા ચાલ્યો જાય, અને એમાં ત્રસનો કાળ પૂરો થઈ ગયો અને એમાં નિગોદમાં ચાલ્યો ગયો અને એમાંથી ન નીકળ્યો તો અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન એક પુદ્ગલ પરાવર્તનના અનંતવા ભાગમાં અનંત સાગર છે. સમજાય? એક અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કીધા, ઉપમા ભી પકડજો. પોઈન્ટ બહુ વૈરાગ્ય આવે એવું પ્રકરણ છે. એક પુદ્ગલ પરાવર્તનના અસંખ્યાતમાં ભાગમાં અનંત સાગર છે અને એક સાગરનો આ કાળ ખબર છે તમને, એટલે ખાડો ખોદો ને બધું. તો એવા અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન કાળ વ્યતીત થઈ જાય, ઉત્કૃષ્ટ અંતરાલ પડે તો મનુષ્યમાંથી મનુષ્ય અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પછી થાય. મનુષ્ય ભાવની દુર્લભતા ને કિંમત ભાસવી જોઈએ. ક્યાં બેઠા છે આપણને એની મહિમા નથી આવતી, શું મળ્યું છે એની મહિમા નથી આવતી. એક સમય માટે ગુરુદેવની મહિમા આવે, તત્વની મહિમા આવે, પોતાની મહિમા આવે તો કામ થઈ. આ બહુ ભ્રમણ બધા અંત પામે. હવે મનુષ્યમાંથી મનુષ્ય થાય તો કે છે કે 24 ભાવ. હવે સાંભળજો, 8 8 8 મનુષ્યમાંથી આ છે, એક પછી એક લગાતાર મનુષ્ય ભાવ મળે તો એની વ્યવસ્થા શું છે? બધાને મળે એવું નથી. પોઈન્ટ સમજાય છે? આ નાના જીવોની અપેક્ષા એ છે. આવા ભાવ ધારણ કરવાવાળા જીવો ભગવાને જોયા છે એટલે કે છે. તો 8 સ્ત્રી 8 પુરુષ 8 નપુસક તેવા 24 મનુષ્યના પર્યાપ્ત ભાવ મળે. મનુષ્યમાંથી કોમ્બિનેશન કોઈ પણ હોઈ શકે, 8 8 8 સ્ત્રી પુરુષ નપુસકમાં કોમ્બિનેશન, પરંતુ 24 ભાવ લગાતાર મનુષ્યમાં મળે. પર્યાપ્ત મનુષ્ય. હવે એ પણ આખો વિષય આવવાનો છે, બહુ જોરદાર વિષય છે, નેક્સ્ટ ટાઈમ લેશું. પર્યાપ્ત મનુષ્યના 24 ભાવ. સમજાય છે? અને પછી એક કે બે ભાવ, 24 પૂરા થઈ ગયા, હજી નામાં બહુ બધી વાતો છે, સાંભળો જલ્દી. એક કે બે ભાવ અપર્યાપ્ત મનુષ્યના થશે. 24 પર્યાપ્ત ના પૂરા થઈ ગયા લગાતાર, પછી એક કે બે ભાવ સેના થશે, અને પછી પાછા 24 ભાવ પર્યાપ્ત ના થશે. આંકડો સાંભળો છે ને, 48 ભાવ મળે છે મનુષ્યના, 48 ભાવ મળે છે મનુષ્યના. આવી રીતના મળે છે, ખાલી 48 નથી મળતા, આ લગાતાર ની વાત છે. તો એક બે ભાવ થયા અપર્યાપ્ત ના, અને પછી 24 ભાવ મળશે પાછા પર્યાપ્ત ના, એમાં 23 ભાવ કરશે કર્મભૂમિના મનુષ્યના, અને 24મો ભાવ કરશે ભોગભૂમિનો મનુષ્ય, અને ભોગભૂમિના મનુષ્યમાં ઉત્કૃષ્ટ પલ્યની આયુ લઈને ભોગભૂમિમાં જશે, અને ભોગભૂમિમાંથી મળીને એ જીવદેવમાં જશે. વચ્ચે એક બે ભાવ નહીં, 24 પછી એક બે ભાવ અપર્યાપ્ત ના, અને પછી પાછા 23 કર્મભૂમિના મનુષ્ય, ને 24મો ભાવ ભોગભૂમિ. તો 48 થઈ ગયા ને, ન થયા ઉપમા ભી? 48 થયા, 47 થયા કર્મભૂમિના મનુષ્યના, અને 48મો ભાવ થયો ભોગભૂમિનો મનુષ્યનો. હવે અજીન કહું, આમાં એક પોઈન્ટ કહી દઉં, 47 ભાવ જે કર્મભૂમિના મનુષ્યના થયા, તો કર્મભૂમિની આયુષ કેટલી છે ઉત્કૃષ્ટ? 1 કોટી પૂર્વ, હમણાં લીધું ને, 1 કોટી પૂર્વ. તો જીનાગમમાં આવ્યું છે કે એવું પણ ભગવાનના જ્ઞાનમાં આવ્યું કે એવા પણ મનુષ્યના જીવ છે કે જે 1 કોટી પૂર્વના આયુષ લઈને 47 કોટી પૂર્વ સુધી મનુષ્ય રહીને 48માં પણ ઉત્કૃષ્ટ ભોગભૂમિનો 3 પલ્યનો આયુષ લઈને હજી દેવમાં રહે છે. પછી દેવગતિ ઉત્કૃષ્ટ આયુ, હર ભાવ 1 કોટી પૂર્વ, હર ભાવ 1 કોટી પૂર્વ, હર ભાવ. મજા પડી જાય ને,
અહીંયા હજી એક વાત કહું, હજી એક કહું, જે મનુષ્યમાંથી મરીને મનુષ્ય થાય છે મિથ્યા દ્રષ્ટિ હોય છે, કારણ કે સમય દ્રષ્ટિ મનુષ્ય મરીને દેવ થાય. આ એક કોટી પૂર્વ મનુષ્ય કર્મભૂમિ નો, એક કોટી પૂર્વ નો આયુષ્ય ઉત્કૃષ્ટ થાય ને, કહું તો શું. હા, મનુષ્ય માંથી 24, પછી બે અપર્યાપ્ત ના, એક બે, પછી પાછા 24 પર્યાપ્ત ના, એમાં છેલ્લો ભાવ ભોગભૂમિ નો, અને પછી ત્યાંથી મળીને નિયમ થી, કારણ કે ભોગભૂમિ ના મનુષ્ય અને તિર્યન નિયમ થી સમ્યક દ્રષ્ટિ હોય કે મિત્ર દ્રષ્ટિ દેવમાં. હવે આ વાત આખી પૂરી થઈ અંતરાલની, અને એક પછી એક ભાવ પોઈન્ટ પકડાઈ ગયો. ચલો લાસ્ટ ના બે પોઈન્ટ લઈ લઉં. થઈ ગયો, આ સમજાઈ ગયું. હવે સમજાય છે મનુષ્ય ભાવ કેટલો દુર્લભ. હવે ઘણા એમ લાગે કે 48 ભાવ એક કોટી પૂર્વ, અરે બ્રહ્મ નહીં રહેતા. આ જઈ શકે ને, ક્યાં વાંધો છે? આ તો હું તમને અગર પોસિબલ, એટલે કે કોઈ જીવ એક પછી એક કરે તો આટલા બધા આટલા કરે એવું નથી. અરે બધા આટલા કરે એવું ક્યાં કીધું? આ તો કરે તો આટલા કરે, અંતરાલ પડે તો આટલો પડે, બધાને આટલો પડે ક્યાં વાત છે? આટલો અંતરાલ પડી શકે, એક પછી એક આટલા ભાવ આવી રીતના કરી શકે, આટલી ઉત્કૃષ્ટ આયુ હોય શકે, હોય જ એ વાત ક્યાં છે? હોય શકે ની વાત છે. અને હોય શકે એટલે આવા આવા જીવ આવી આયુષ લઈને જન્મ્યા છે, ને આવી રીતના ભવ કર્યા છે, ને આવું બધું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, ને ઓમ ધ્વનિમાં આવ્યું છે, ગંધરે જીલ્યું છે, આચાર્ય સાંભળ્યું છે, અને અહીંયા લખીને આપણા સુધીને વાત આવી છે. મહિમા તો કરો. કોની મહિમા? જ્ઞાનની મહિમા કરો, સર્વજ્ઞની, કેવળ જ્ઞાનની, વસ્તુ વ્યવસ્થાની, અને આ પરિણામોના વિચિત્રતાની વાત સમજાવે. પોઈન્ટ સમજાયો? અંતરાલની વાત થઈ ગઈ, એકદમ ક્લિયર થઈ ગયું. હવે આ એકદમ ક્લિયર બધાને માઇન્ડ માંથી નીકળી ગયું. ઘણાને એમ થયું કે ઓ, મનુષ્યમાંથી મનુષ્ય અસંખ્યાત પુદ્ગલ પરાવર્તન પછી થાય. અમે તો સાંભળ્યું છે મનુષ્યમાંથી મનુષ્ય થાય, થાય ને ક્યાં ના છે? આવી રીતના થાય. ચલો આગળ વાત લઈએ, પૂરું કરું છું, સમય પણ થઈ જવા આવ્યો છે. લાસ્ટની બે વાત લઈએ. લાસ્ટની બે વાત શું છે? ભાવ અને અલ્પ બહુત્વ. આ બે વાત પૂરી કરો એટલે સૂત્ર પૂરું થાય. સમ્યક દર્શન ઉપર ઘટિત કરીએ છીએ ભાવ અને અલ્પ બહુત્વ. જો એની પહેલા પરિભાષા જો, ભાવની પરિભાષા, ગુણો કો ભાવ, ભાવ દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવ, ભાવમાં આપણે લઈએ ગુણ, તો ગુણો કો અથવા ઔપચારિક શાયિક આદિ પાંચ ભાવો કો ભાવ કહેતે હૈ. તો સમ્યક દર્શન ભાવ શેમાં થશે, શેમાં ઘટિત થશે? સમ્યક દર્શન, અચ્છા એમ પૂછું છું, સમ્યક દ્રષ્ટિ જીવને, સમ્યક દ્રષ્ટિ જીવને પાંચ ભાવમાંથી કેટલા ભાવ હોય એટ અ ટાઈમ? થોડો ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછું છું. પહેલા પ્રશ્ન સાંભળજો, આનો આન્સર મેં બહુ બધી વાર કહી દીધો છે, કારણ કે પાંચ ભાવનું પ્રકરણ પણ ચાલી ગયું છે, અને ગુણસ્થાનનું પ્રકરણ પણ ચાલી ગયું છે, અને એનું કોમ્બિનેશન પણ ચાલી ગયું છે, એટલે બધું ચાલી ગયું છે. હવે આન્સર આપો, પાંચ ભાવમાંથી, પાંચ ભાવ તો ખ્યાલ છે ને, ઔપચારિક શાયિક, શાયિક ઔપચારિક, શાયિક શાયોપચારિક, ઔદયિક અને પારણામિક. પાંચ ભાવમાંથી સમ્યક દ્રષ્ટિ જીવને, કોઈ એવો એક સમ્યક દ્રષ્ટિ બતાવો કે પાંચ ભાવમાંથી એટ ટાઈમ, પાંચમાંથી એટ ટાઈમ કેટલા હોઈ શકે? ત્રણ, ચાર, કોઈ બે કહી દો, કોઈ એક કહી દો, કોઈ પાંચ કહી દો, ખતમ વાત. કઈક તો સાચું પડવાનું છે, સ્માર્ટ છો બધા આમ તો. આ બસ આન્સર આવી ગયો, બસ બસ ચલો જલ્દી આન્સર આવી ગયો છે, આન્સર રાઈટ છે. જલ્દી સમ્યક દ્રષ્ટિ જીવ, કોઈ એવા સમ્યક દ્રષ્ટિ જીવ બતાવો. એ સમ્યક દ્રષ્ટિ જીવ અવ્રતિ હોઈ શકે, વ્રતિ હોઈ શકે, મુનિરાજ હોઈ શકે, અરિહંત હોઈ શકે, સિદ્ધ હોઈ શકે. સમ્યક દ્રષ્ટિ નું આટલી કેટેગરી આવશે ને, સમ્યક દ્રષ્ટિ જીવમાં આટલી કેટેગરી આવશે કે નહીં? ચતુર્ગુણ સ્થાન વાળા અવ્રતિ, પંચગુણ સ્થાન વાળા વ્રતિ, 6 થી 12 મુનિરાજ, અરિહંત અને અરિહંત 13 અને 14, અને સિદ્ધ ભગવાન ગુણસ્થાન 30, બધા જીવો આવી ગયા. તો કોઈ એવો જીવ બતાવો ને કે જે સમ્યક દ્રષ્ટિ છે અને સમ્યક દર્શન સહિત એને એને કેટલા પાંચે પાંચ ભાવ એકી સાથે, એકી સાથે પાંચ ભાવનો ધારી, કયા ગુણસ્થાન વર્તી? 11મા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ ઉપશાંત મો મુનિરાજ, 11મા ગુણસ્થાનના અંતર્મુરત કાળમાં પાંચ ભાવ સહિત હોઈ શકે? હોય જ એવો નિયમ નથી. તમે કહેવાય હે ભગવાન, હોઈ શકે, પાછી એમાં પણ હોઈ શકે, હા હોઈ શકે ને, કેવી રીતના હોઈ શકે, કેવી રીતના હોઈ શકે કે છે શાયિક સમ્યક દ્રષ્ટિ અને ચડી છે ઉપશમ શ્રેણી. શાયિક સમ્યક દ્રષ્ટિ બે શ્રેણી ચડી શકે, તો છે સમ્યક તો શાયિક, છઠ્ઠા સાતમામાં છે સમ્યક તો શાયિક, શાયિક સમ્યક્ત્વ અને ઉપશમ શ્રેણી, કોઈ સમજાયું? કોમ્બિનેશન, કોમ્બિનેશન સમજાયું? કોમ્બિનેશન માં તો એક્સપર્ટ છો ને, કોમ્બિનેશન ઉપરનું નીચેનું કોમ્બિનેશન જલ્દી. તો છે શાયિક સમ્યક્ત્વ અને અને શ્રેણી ચડી ઉપશમિક, ઉપશમ, ઉપશમ શ્રેણી. તો ઉપશમ શ્રેણી ચડી તો કયા ગુણસ્થાનમાં જશે? અગિયારમાં. અને અગિયારમાં ગુણસ્થાનમાં ઉપશમિક ચારિત્ર એટલે ઉપશમિક ભાવ, અને સમ્યક તો શાયિક છે તો શાયિક ભાવ તો છે, તો બે થઈ ગયા, પારિણામિક ભાવ તો, અને હજી અરિયલ નથી થયા ઔદયિક ભાવ તો. અને બારમા ગુણસ્થાન, અગિયારમા ગુણસ્થાનમાં છે એટલે શાયોપશમિક ભાવ થઈ ગયા ને. પાંચ ભાવ, પાંચ ભાવ, પાંચે પાંચ. થોડુંક થોડુંક ફાસ્ટ ગઈ પણ બહુ સરળ છે. પારિણામિક ભાવ તો છે જ કે નહીં બધા ગુણસ્થાનમાં, અને ઔદયિક ભાવ છે ચૌદમાં સુધી, અને એક એક લો ને. અને હજી કેવળ જ્ઞાન નથી થયું એટલે શાયોપશમિક ભાવ, કેવળ જ્ઞાન નથી થયું એટલે શાયોપશમિક, હજી સિદ્ધ નથી થયા એટલે ઔદયિક. પારિણામિક તો છે જ, સમ્યક્ત્વ શાયિક છે, અને શ્રેણી ઉપશમ શ્રેણી છે એટલે ઉપશમિક ચારિત્ર, ચારિત્ર ઉપશમિક, સમ્યક્ત્વ શાયિક, જ્ઞાન શયોપશમિક. હે ભગવાન, ચારિત્ર ઉપશમિક, સંકેત શાયિક એટલે શ્રદ્ધા ગુણ શાયિક રૂપે, ચારિત્ર ગુણ ઉપશમ રૂપે, અને જ્ઞાન ગુણ શયોપશમ રૂપે, અને એની સાથે ઔદયિક તો ફ્રી છે, અને પારિણામિક તો છું જ. પોઈન્ટ સમજાય ને? હેમુબેન પકડાય છે ને? તો એવી રીતે અગિયારમાં ગુણસ્થાનમાં પાસે પાંચ ભાવ સહિતજીવ હોય છે, અને અલગ અલગ ગુણસ્થાનમાં અલગ અલગ જોઈ લે, વિવક્ષા જોઈ લે. એના અરિયલ ભગવાનને ત્રણ, સિદ્ધ ભગવાનને બે, અને આપણને, આપણને હમણાં પ્રથમ ગુણસ્થાનમાં પાંચમાંથી કેટલા ભાવ? પાંચમાંથી પારિણામિક, ઔદયિક, બસ બસ પારિણામિક ઔદયિક, બસ. શાયોક્ષમિક ક્યાં જશે? શાયોક્ષમિક તો છે ને, પારિણામિક ઔદયિક અને શાયોક્ષમિક ત્રણ ભાવ, શાયિક અને ઔપશમિક. ધર્મની શરૂઆત થશે તો ઔપશમિક થી થશે, વૃદ્ધિ પામશે તો શાયિક થશે, પૂર્ણતા શાયિક. પોઈન્ટ સમજાય છે? તપ ભાવની અપેક્ષા. અને હવે આગળ અલ્પબહુત્વ, કમ્પેરિઝન, અલ્પબહુત્વ કમ્પેરિઝન. હવે સાંભળજો, એક પોઈન્ટ કહીને પૂરું કરું છું. હવે આ કે છે, જે હવે સાંભળજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આપણે લાસ્ટ પોઈન્ટ છે, જે ઔપશમિક સમ્યક્ત્વ છે અને જે શાયિક સમ્યક્ત્વ છે. શાયોપશમિકને છોડો, હમણાં એને પછી લઉં છું. ઔપશમિક અને શાયિક, તો ઔપશમિક સમ્યક્ત્વમાં કેટલી પ્રકૃતિનો ઉપશમ છે? સાત. ચાલો પુષ્ટિ હજી કહું છું, સાત પ્રકૃતિનો ઉપશમ છે ને ઔપશમિક સમ્યક્ત્વ ચતુર્ગુણસ્થાન. સાત પ્રકૃતિનો ઉપશમ છે, દર્શનમૂળ ત્રણ, આનંદતાનુબંધી ચાર, ઉપશમ છે. અંતર્મુહૂર્ત માટે ઉપશમ, નીચે બેઠેલી છે, શાયિ નથી કઈ, ઉપશમ જ છે, શાંત બેઠી છે, ઉદયમાં નથી આવી, અંતર્મુહૂર્ત માટે નહીં આવે. તો એક અંતર્મુહૂર્ત માટે ઔપશમિક સમ્યક્ત્વ અને શાયિક સમ્યક્ત્વ લો. શાયિકને સાથે સાથ શય થઈ ગઈ છે, શાયિકને સાથે સાથ શય થઈ ગઈ છે. તો શાયિકનું શય અને ઉપશમનો ઉપશમ, એ બે તમે પરિણામ જો કમ્પેર કરો, અલ્પબહુત્વ કરો, તો શું ફરક છે? શું ફરક છે? જલ્દી, ઔપશમિક અને શાયિકના સમ્યક્ત્વમાં શું ફરક છે? બહુ સરસ, વેરી ગુડ. કોઈ ફરક નહીં હૈ, કોઈ ફરક નથી સમ્યક્ત્વમાં, કારણ કે આમાં શાંતિ છે અને આમાં અભાવ પાયમી છે. ફરક કર્મની અપેક્ષા છે, પરિણામની અપેક્ષા નથી. પરિણામની અપેક્ષાએ ફરક નથી, કારણ કે શાંત થયેલી અને ક્ષય પામેલી પ્રકૃતિમાં પરિણામ સમાન છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? કર્મ અપેક્ષાએ ફરક છે, એટલે આનું નામ ઔપશમિક છે, આનું નામ શાયિક છે. કર્મ અપેક્ષાએ નામ પડે છે, સમ્યક્ત અપેક્ષાએ જો તો નિર્મલ, 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 એટલે કે એક તિર્યંશનું યા તો પછી એક મનુષ્યનું શાયિક સમ્યક્ત્વ અને સિદ્ધનું શાયિક સમ્યક્ત્વમાં કોઈ અંતર નથી, એમ જીનાગમમાં વાક્ય છે, બરાબર છે? તો એ કમ્પેર કરો તો એમ. હવે અગર આપણે શાયોપશમિક સમ્યક્ત્વ લઈએ, શાયોપશમિક લો, અલ્પબહુત્વમાં શાયોપશમિક સમ્યક્ત્વમાં શું છે? શાયોપશમિક એટલે શું છે એમાં? ત્રણ ટુકડા થઈ ગયા ને, દર્શન મોહ ના ત્રણ ટુકડા, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ. તો મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વ બે જે ટુકડા છે એનો શું છે? શયોક્ષમિક સમ્યક્ત્વમાં બધું ભૂલી ગયા છો, મને ખબર છે. શું છે? ઉદિયાભાવી શય અને સદ અવસ્થારૂપ ઉપશમ. સમજાય છે? ચલો છોડો, હવે જે છે, પરંતુ ઉદય કોનો ચાલે છે? સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલે છે. શાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિને સમ્યક પ્રકૃતિનો ઉદય, અને બીજી જે મિથ્યાત્વ અને મિશ્ર પ્રકૃતિનો ઉદિયાભાવી શય અને સદ અવસ્થારૂપ ઉપશમ. શય અને ઉપશમ છે એટલે સમ્યક તો ટક્યું છે, પરંતુ કઈ પ્રકૃતિનો ઉદય છે? સમ્યક પ્રકૃતિનો ઉદય છે, જે દર્શન મોહનીનો ભેદ છે. અને સમ્યક પ્રકૃતિનો ઉદય છે તો એ ઉદયના કારણે, સમ્યક પ્રકૃતિના ઉદયના કારણે શાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવની અંદર કેવળ જ્ઞાન ગમ્ય સૂક્ષ્મ ચલમલ અગાર દોષ જોવામાં આવે છે કે નહીં, જેના કારણે શાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવ સાતમા ગુણસ્થાનથી આગળ ન જઈ શકે, શ્રેણી ન ચડી શકે. સમજાય છે? હવે આમાં કેવું શું છે કે તમે એ શાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ જીવના સમ્યક પ્રકૃતિના ઉદયકારમાં અગર તમે એના પરિણામો જોશો તો એ પરિણામોમાં તમને શું દેખાશે? તારતમ્યતા દેખાશે, અલ્પ બહુત્વતા દેખાશે, તીવ્રમંતા દેખાશે, એ સમ્યક પ્રકૃતિના ઉદયમાં. હવે કેવળ જ્ઞાન ગમ્ય છે. સરળ ઉદાહરણ લો, એક જીવ છે, સરળ લઉં છું, એક જીવ છે, આપણે પરિણામની કમ્પેરિઝન કરીએ છીએ, એક જીવ છે, તીવ્ર મિથ્યા દ્રષ્ટિ હતો, સરળ એકદમ સરળ કરીને પૂરું કરો, તીવ્ર મિથ્યા દ્રષ્ટિ હતો. કોઈ સમજાય છે? તીવ્ર મિથ્યા દ્રષ્ટિ એટલે જૈનકુળમાં જન્મ્યો, સાંભળજો ધ્યાનથી, સાચા દેવશાસ્ત્ર ગુરુ ઉદયમાં મળ્યા, ગુરુદેવ જેવા જ્ઞાનીનો સહયોગ થયો, અને તો પણ તીવ્ર મિથ્યાત્વ. જો આત્માની વાત કરતા નહીં, અને પ્રવચનમાં તો આવવાનું શું છે? બોલો, આ શું છે? સ્વાધ્યાય તો અમને ફાવે, એમાં અમને કઈ સમજાતું? ઘણા જીવો એવા બોલતા હોય છે કે ગુરુદેવની વાણી અમને સમજાતી, બોલતા પણ નહીં, ભૂલે ચૂકે. અને કોઈ બોલતું હોય તો એને રોકજો, એને ટોકજો, એને સમજાવજો, કારણ કે આ તીવ્ર મિથ્યાત્વના પરિણામ છે. હવે તીવ્ર મિથ્યાત્વમાંથી એનું ઉપાદાન જાગ્યું અને મિથ્યાત્વ મંદ થયું, કોઈ એવો પ્રસંગ બન્યો મિથ્યાત્વ મંદ થયું, મિથ્યાત્વના મૂળિયા હાલ્યા, તત્વ બેઠું, તત્વ સમજાયું, એની રૂચિ થઈ, એમ કરીને અલ્પ બહુત્વ તારતમ્યતા પૂર્વના પરિણામની અપેક્ષા હમણાં મન, એના પછી આગળ અજીન વૈદો તો ઓર મન થઈ શકે કે નહીં? બોલો, જે માહિતીનો જીવ આદિનાથ ભગવાનના સમક્ષ વિરોધ કરતો, તીવ્ર મિથ્યાત્વનું પોષણ કરતો, 363 પાખંડમાં ચાલુ કર્યા, એના જ પરિણામમાં અલ્પ બહુત્વ આવ્યું કે નહીં? બોલો, આવ્યું કે નહીં? એ જ જીવ સમ્યક, તો એ જ જીવ સીની પર્યાયમાં સમ્યક, તો એ જ જીવ આગળ વધીને મુનિ, એ જ જીવ આગળ વધીને શ્રેણી, એ જ જીવ આગળ વધીને અરિય, એ જ જીવ આગળ વધીને સિદ્ધ. તો આ મિથ્યાત્વના પરિણામથી લઈને સિદ્ધના પરિણામ સુધીના અલ્પ બહુત્વ એટલે હીના દીક્ષાની તારતમ્યતાની કમ્પેરિઝનનું નામ છે અલ્પ બહુત્વ. આનાથી શું શીખવા મળ્યું? અલ્પ બહુત્વથી શું શીખવા મળ્યું? કે કોઈ તીવ્ર મિથ્યાદ્રષ્ટિ હોય એ જીવ પોતાનું કાર્ય કરીને સમ્યક્ત્વ ધારણ કરી શકે છે. એના વર્તમાનના મિથ્યાત્વના તીવ્ર કષાયના ભાવ, એના ઔદૈક ભાવ જોઈને નિર્ણય ન કરો કે આ જીવ આવો છે. પોતે પણ ડરી ના જવું, અગર ઔદૈક ભાવ વિચિત્ર આવે તો સમજવું કે હમણાં પર્યાયની યોગ્યતા આવી છે, પરંતુ ખરેખર યોગ્યતા ખરાબ છે, પર્યાય ખરાબ છે, એ સમયનો ભાવ ખરાબ છે, પરંતુ જાય ખરાબ નથી, આત્મા અશુદ્ધ નથી થયો. અને એ શુદ્ધ આત્માના અવલંબનથી પરિણામ સુધારી શકું છું, પરિણામ નિર્મળ કરી શકું છું, વિશુદ્ધતા પ્રગટ કરી શકું, સમ્યક પ્રગટ કરે. એ જ ભાવમાં જે ક્ષણિક રાજાનો જીવ, જે યશોધર મુનિરાજ ઉપર ઉપસર કર્યો, એ ક્ષણિક રાજાના જીવે યશોધર મુનિરાજના સાનિધ્યમાં સમ્યક કર્યો. બોલો, અલ્પ બહુત્વ સમજાય છે? અને એ જ સમ્યક લઈને મહાવીર ભગવાનના સમોષણમાં જઈને શાહી કર્યું, અને ત્યાં તીર્થંકર ગોત્ર બન્યું, અને પ્રણામના ફળમાં નરકમાં પણ છે, અને ત્યાં પણ અલ્પ બહુત્વ તીવ્ર કશાય મન કશાય ચાલે છે, અને ત્યાંથી આવીને અહીંયા આવીને તીર્થંકર થઈને મોક્ષે પણ છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો જીવનમાં એક કોઈ ભાવ પ્રણામ જોઈને એને પકડીને ન બેસવું. અરે આ ભાવ પલટાઈ જશે, પલટવાના છે, પરંતુ ગાયક ક્યારે પલટવાનો નથી, એવા ગાયકનો આશ્રય લઈને બધા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે એવી મંગલ ભાવના સાથે આ એક ટોપિક પૂરો થયો. વિશેષ ચર્ચા આગળ જેમ બનશે એમ કરશું.
निज निधि निज में बताई यह अनंत उपकार है। इसके लिए जिन वाणी मात को वंदना शत बार, वंदना शत बार।
बोला लेखान में नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिन वाणी मात नो।